ભક્તિનિધિ ગ્રંથમાં ભક્તિની મહાનતા ગાતા ગાતા સ્વામી એમ કહે છે કે જીવાત્માઓને મહાસુખકારક જો કોઈ સાધન હોય તો એક ઈશ્વરની ભક્તિ છે. ભક્તિ સમાન નથી ભાવમાં
તેને તો લ્યા બીજું હેમ
સ્વામી એમ કહે છે કે સમજવું હોય સમજી લેજો, પરમાત્માને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન જો કોઈ હોય તો ઈશ્વર ભક્તિ છે. એ અનુપમ સાધન છે, બીજું એને તુલ્ય કોઈ કહેવાતું નથી, એને સમાન કલ્પતરુ નથી, નવનિધિ નથી, સિદ્ધિઓ પણ નહીં, કામદુઘા ગાય પણ નહીં, અમૃત પણ એને સમાન નહીં, કોઈ પણ ભક્તિ સમાન નથી. કારણ કે આ બધી વસ્તુઓ છે એ નાશવંત સુખ આપનારી છે, જ્યારે ભક્તિ છે એ અવિનાશી સુખ આપનારી છે. આપણે બધાએ જાણીએ છીએ કે સુખ બે પ્રકારના છે, એક સુખ નાશવંત અને બીજું સુખ અવિનાશી. નાશવંત સુખને આપણે ભૌતિક સુખ કહીએ છીએ, અવિનાશી સુખને આપણે અભૌતિક અથવા તો અલૌકિક શબ્દથી ઉચ્ચારીએ છીએ. અને એ અલૌકિક સુખ તો અલૌકિક એવા ઈશ્વરની આરાધના સિવાય અપ્રાપ્ય છે. કલ્પતરુમાંથી સુખ આવે છે, એ નાશવંત છે. નવનિધિમાંથી, સિદ્ધિઓમાંથી, કામદુઘા ગાયમાંથી, અમૃત નામ અમૃત છે પણ એમાંથી એ માણસની અમૃતતા નથી નિશ્ચિત થતી, કારણ કે દેવતાઓને અમૃતનો આહાર છે તોય પણ એ લોકોનું મૃત્યુ થાય છે. એક ભક્તિ જેવી મહાન છે કે સાચા અર્થમાં માણસને એ જ અમર બનાવે છે. જેમ સર્વે કાષ્ટમાં ચંદન શ્રેષ્ઠ છે, પથ્થરમાં પારસ ચિંતામણી શ્રેષ્ઠ છે, સપ્તધાતુમાં જેમ સોનું શ્રેષ્ઠ છે, એમ તમામ સાધનમાં ભક્તિ હોય શ્રેષ્ઠ છે. જેમ તમામ પંખીઓમાં ગરુડજી શ્રેષ્ઠ છે, જેમ તમામ પર્વતોમાં મેરુ પર્વત શ્રેષ્ઠ છે, તેમ ભક્તિ એ સર્વમાં શ્રેષ્ઠ સાધન છે. ભક્તિ જેવું આ જગતમાં કોઈ નથી. જેમ તેજસ્વીમાં સૂર્ય શ્રેષ્ઠ છે, શીતળમાં જેમ શશિ શ્રેષ્ઠ છે, એમ સર્વ કોઈમાં ભક્તિ એ મહાન છે. આમ નિષ્કુળાનંદ સ્વામીનો મત છે. જેમ પાત્ર માત્રમાં અક્ષય પાત્ર સરસ, નાણામાં સુવર્ણ મોહર સરસ, એમ આ ભવમાં ભક્તિ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, એમ તમામ શાસ્ત્રોમાં લખ્યું છે. માણસ ભજન કરે, સુખનું સાધન આ છે. ભલે આ જગતમાં બીજા ઘણા સુખના સાધન કહેવાતા હશે, પણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમે નિર્ણય લીધો છે કે સુખ ઈશ્વર ભજનમાં છે. કારણ કે ઈશ્વર ભજન છે ને એ સાચું છે, અને બીજું બધું છે ને એ ખોટું છે. માટે ઈશ્વર ભજન એ જ સુખદાયક છે, કારણ કે ખોટી વસ્તુમાંથી કોઈ દિવસ કોઈને સુખ મળતું નથી. હંમેશા સત્યમાંથી સુખ આવે છે, સત્યને માણસ વળગે. રામાયણમાં એવું લખ્યું છે, શંકર ભગવાન પાર્વતીને એમ કહે છે, કહું ઉમા મેં અનુભવ અપના, કહો હરિ ભજન જગત સબ સપના, હો સત હરિ ભજન જગત સબ સપના. સત કેવલ હરિભજન છે, સત યાને કે કાયમ ને માટે સુખદાયક, સતત રહેનારું, સાથ નહીં છોડનારું, નાશ નહીં પામનારું ભજન છે, ભગવાન છે. આ સિદ્ધાંત છે સર્વ કોઈ ભારતીય ઋષિઓનો, આર્ય મુનિઓનો, તત્વચિંતકોનો, ઊંડાણની આરાધના કરનારા યોગીઓનો. સત હરિ ભજન જગત સબ સપના, ભજન કરો. ખરેખર મોટા મોટા ઋષિઓનો અનુભવ, આ શંકર ભગવાનનો અનુભવ કયો, કાગભૂષણજી ઋષિ ગરુડજીને રામાયણમાં આમ કહે છે, નિજ અનુભવ મેં કહું ખગેશા, નિજ અનુભવ મેં કહું ખગેશા, બિનુ હરિ ભજન ન જાય કલેશા,
બિનુ હરિ
બિનુ હરિ ભજન કલેશ નહીં જાય. જન્મ મરણ કામ ક્રોધ લોભ મોહના ઉદ્વેગો ઉતાપો હરિ ભજન વિન કદાપી નહીં જાય. ભજન કરો, પરમાત્માનું આરાધન કરો, છૂટક્યો નથી. ક્લેશ ટાળવાનું મહા મોટું સાધન છે. જ્યારે જ્યારે ક્લેશ આવે ઈશ્વર આરાધન કરો. શાંતિનો એક અજોડ ઉપાય છે ભગવત ધ્યાન. આમાં આપણા ઋષિ મુનિઓ કહે છે, બિનુ હરિ ભજન ન જાય કલેશા, ભગવત ભજન વિના સુખી થવાતું નથી. માટે ભક્તિને સર્વ કરતા શ્રેષ્ઠ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભગવાનના ભક્તો ભગવાનમાં પ્રેમ કરે. વાત બહુ અલૌકિક છે, વાત ઘણી ઊંચી છે. ભક્તિ ખરેખર ભવસાગર પાર કરાવે છે. ભક્તિ એ અજોડ ભવસાગર તરવાની નૌકા છે. માણસ સુખપૂર્વક ભક્તિથી ભવસાગર તરી શકે છે. માટે ભક્તિ કરો. ભક્તિની સાથે બીજા કોઈ સાધનો આવતા નથી. માણસ કંઈક કરે એમાંથી કંઈક પામે, પણ જે કંઈ પામે છે એ કાળે કરીને નાશ થઈ જાય છે. અને ભક્તિ એને જે ગતિ આપે છે એ ગતિ હંમેશાને માટે નિર્ભય રહે છે. એ કોઈ દિવસ નાશ પામતી નથી. ભક્તિથી મળેલી ગતિ કોઈ દિવસ જતી નથી, કોઈ દિવસ જતી નથી. એટલે ભક્તિની પ્રશંસા કહેવાની છે. માણસ આ લોકમાં કાંઈક કર્તવ્ય કરતો હશે, ઘણું ઘણું કરતો હશે, પણ એક વિચાર તો એ કરવો રહ્યો છે કે અંતે એની શું ગતિ થશે. આ લોકના સુખો કદાચ ગમે એટલા હશે, પણ મેલીને એક વાર જે દિવસે મરવું પડશે તે દિવસે એની શું ગતિ થશે. આટલો વિચાર કરે તો ભક્તિમાં મન સ્થિર થશે. ઘણા માણસ ભૌતિક સુખને જ સુખ માને છે. અલૌકિક સુખમાં એમની કોઈ દિવસ મતી જતી નથી. એમાં એને ગમ કે કશી ખબર પડતી નથી કે એ આનંદ કેવો છે. એને તો કોઈ ભક્ત હોય એ માણે છે. એ આનંદને કોઈ નિર્મમત્વ થયેલા જીવ અનુભવે છે. એ આનંદને કોઈ ઈશ્વરના મહિમાથી ઈશ્વર સાથે જોડાણેલા હોય એને જ પમાય, એને જ એ આનંદનો અનુભવ થાય. બીજાને એની નથી ખબર પડતી. ભગવાનની ભક્તિ બધાઈમાં સરસ છે. બીજા બધા સાધનો ભક્તિ આગળ નિરસ છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, હું વારંવાર વિચારું છું, વારંવાર વિચારું છું, માણસો કેટલું જતન કરે છે, માણસો કેટલી કેટલી વસ્તુ માટે કેટલો કેટલો પ્રયત્ન કરે છે. માણસ જે ચીજ મેળવવા માટે પ્રયત્ન કરે છે એમાં સુખ થોડું છે અને દુઃખ તો અપરંપાર છે, અને તેમ છતાંય માણસ એ છોડતા નથી. સ્વામીના ચિંતનમાં ગજબ ઉડાણ છે. માણસ દેખી જોવે, સમજી જોવે, ગજબ ઉડાણ છે. એવું કદાપી ન કરો કે જેમાં થોડુંક જ સુખ મળે અને દુઃખ ઘણું ઘણું મળે એમ. પણ માણસ એવું કરે છે. સવારથી ઉગ્યાથી આઠમા સુધી અથવા તો જન્મથી મરતા સુધી માણસ એવા જ સાધનો, એવા જ પ્રયાસો, એવું જ મનન, એવું જ ચિંતન, એવું ને એવું એ કંઈક કર્યા કરે છે કે જેની અંદર ખરેખર સુખ ઓછું છે અને દુઃખ વધારે છે. દુઃખ ભગવત સ્વરૂપમાં રંચ માત્ર નથી, શાશ્વત નિરાવયવ શાંતિ મહાલૌકિક પરમાનંદનો અનુભવ કરવો હોય, જન્મ મરણ હું મારું તારું હજારો પ્રકારની વિટમણાથી છૂટા થઈ જવું હોય, હજારો પ્રકારના બોદ્રેશનો, હજારો પ્રકારના દબાણો, હજારો પ્રકારનો ભય, હજારો પ્રકારના ઉદ્વેગો, હજારો પ્રકારની પીડાઓ મનની તનની આડેવળી, આ બધાથી છૂટા થવું હોય તો પ્રભુમાં પ્રેમ કરીને એમાં લાગી જાઓ. આનો જબરજસ્ત ઉપાય છે, ઈશ્વરમાં પ્રેમ કરી લાગો. માણસ બધું કરે છે પણ ભગવાનમાં પ્રેમ નથી કરી શકતો, આ એની નબળાઈ છે. ભલે બધું કરે, કોઈ ના નથી. દાન કરે, વ્રત કરે, તપ કરે, સાધન કરે, ત્યાગ કરે, બધું ઠીક પડે કરે, ઈશ્વરમાં પ્રેમ નહીં કરે ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. શાંતિ ભગવાનની પાસે છે. સુખ થોડું ને દુઃખ જાજો એવા સાધનથી પાછા વળતા શીખવું. અપરંપાર દુઃખ સાધનોમાં છે અને ફળોમાં છેવટ કાંઈ નમળે એમાં સુખ તો મૂર્ખ્યા હોય માને છે, જે હૈયાના ટળેલા. સદગુરુ નિષ્કાંત સ્વામી આમ કહે છે, સઘન દુઃખ સાધનમાં અન જેમ ફળમાં બહુ ફેર. સઘન દુઃખ સાધનમાં અને ફળમાં હજારો ફેલ છે. અરે માને માને સુખ તેમાં મૂર્ખા, જે હોય હૈયાના તળે. હૈયાના જે તળેલા હોય ને એ જ એમાં સુખ માને છે. ડાયા માણસો નથી માનતા. સુખ માનવાની રીત છે, સુખ નથી માનવાનું ત્યાં કેમ માણસો માને છે? આ નિષ્કળાન સ્વામીનો પ્રશ્ન છે. જ્યાં સુખ ન જ માનવું જોઈએ, જેમાં આનંદ ન જ માનવો જોઈએ, જેને જોઈને પામીને ભોગવીને ખુશી ન જ થવાનું હોય એવી વસ્તુને માણસ જોઈ સાંભળી ભોગવી અનુભવીને એમ માને છે કે હું કૃત્ય કૃત્ય થઈ ગયો. કોઈ દિવસ કૃત્ય નથી જ થવાતું ઈશ્વર ભજન સિવાય. આ જગતમાં કૃત્ય કૃત્ય તો એ જ થવાનો છે જે ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ કરે, એ જ કૃત્ય થવાનો. બાકીનો ગમે એટલું અનુભવશે, ગમે એટલું મેળવશે, ગમે એટલું એને આમ ન જોતું એથી વધારે મળી જશે ને તોય પણ એક દિવસ એને એવો અનુભવ તો જરૂર થશે કે મેં કાંઈ મેળવ્યું જ નહીં, મેં આ બધું હું કરી નાખ્યું એમ. માણસ સર્વાંશે નિરાત તો ભગવાનના ભજનથી પામે છે. અને બીજું તો કહેવું છે, જેમ સોન રસથી સોનું કરતા જોઈએ, 1,25,000 ચડી ચોટ, 1,00,000 તઈએ ઉપજે અને જાય 5,00,000ની ખોટ. બાકીના ધંધા આવા સોન રસમાંથી સોનું બનાવે, 1,00,000 નો ખર્ચો કરે, તાર 1,00,000 રૂપિયા ઉપજે ને 5,00,000 ની ખોટ જાય, આવો ધંધો કરે કોણ? આપણે ધંધો કરીએ એમાં 5,00,000 વાપરીએ, 1,00,000 ની કમાણી થાય, ધંધો કરીએ ખરા? ન કરે, કોઈ ન કરે. માણસ પોતાના જીવનનું સંશોધન કરે, જે જે માટે એ પ્રયાસ કરે છે એમાંથી એને સુખ કેટલું મળે છે એ પ્રયત્ન કરે. ખરેખર આ સ્વામીના શબ્દો છે ને એમ જ છે કે 1,00,000નો ખર્ચો કરે ને 1,00,000 ઉપજે ને 5,00,000ની ખોટ. એમ માણસ મહેનત કરે છે 1,00,000ની અને માલિકોરથી સુખ થોડું ઘણું મળે છે અને બાકીનું બધું ખોટમાં જાય, ખોટમાં જાય. ભગવાનનું ભજન જ મહત્વનું છે કે જેમાં ખોટ જેવી કોઈ ચીજ નથી. જેટલું થાય એટલું અભય છે, જેટલું થાય એટલું અલૌકિક છે, જેટલું થાય એટલું એ ખરેખર કાયમી રહેનારું છે, શાશ્વત છે, જનારું નથી. એટલે એને જ ભેળું કરવાનો પ્રયાસ કરે સુજ્ઞ માણસ, એને જ મેળવવાની મહેનત કરે. એમ માણસ સાધન કરે, શરીર દમે, એમાંથી કંઈક સુખ પામે, અને એ સુખ તો પાછું જોત જોતામાં જતું રહે છે, પાછું વળે દુઃખનું દુઃખ રહે છે. આવું શું કરીને કામ છે? જે રહેનારું છે એને વળગાય તો અતિ આનંદ થાય. એક વાત ધ્યાનમાં લ્યો, માણસને ખબર પડે કે મેં જેની સાથે વ્યવસાય કર્યું છે એ ફક્ત 6 મહિના જીવનાર છે, માણસ એની હારે લગ્ન નહીં કરે. એને ખબર પડે છે કે એને કેન્સરની ગાંઠ છે, એ 3 કે 6 મહિના મરી જશે, વ્યવસાય છૂટો કરી દેશે, પરણશે નહીં, કારણ કે જનારી ચીજ છે. એની સાથે શું પ્રીતિ? એમ હા, એની સાથે શું પ્રીતિ? એમ જે વસ્તુ રહેનારી નથી એની સાથે પ્રીતિ શું? હા, જે પોતાનું શરીર, ઇન્દ્રિય, અંતકરણ, માં બાપ, સ્ત્રી, છોકરા, કુટુંબ, પરિવાર, જે વસ્તુ રહેનારી જ નથી, આત્મામાં જે સદાય છે, જે સદાય સાથે રહેનારા છે, એવા એક ભગવાન છે. ધ્યાન દેજો, ભગવાન એક જ, એની સાથે પ્રીતિ કરો. નિજ શરીરમાં સ્નેહ ન રાખો તો બીજી વસ્તુ ક્યાંથી સ્નેહને યોગ્ય હોય, વિચાર કરો. ભગવાનના ભક્તા વિચાર કરે હંમેશાને માટે. માણસને છે ને થોડોક વિચાર નથી, જો વિચાર ઊંડાણપૂર્વકનો હોય ને તો બધું સરખું સમજાય છે, નહીતર સરખું સમજાતું નથી. શરીરમાં હેત ન રાખવું, આ અર્થ છે. એનો અર્થ એ નથી કે તમે આપઘાત કરો એમ, શરીરને પાડી દો, બાળી દો, ઝેર પી લો. ઘણા માણસ અમારી વાણીનો અરડો ઉપયોગ કરતા હોય છે. અમે કોઈ પણ ચીજનું ખંડન કરીએ, સગાવાલાનું, દેહનું, ગાડીનું, બંગલાનું, વગેરે ચીજોનું, તો એના મનમાં એવા ઘાટ થાય છે કે અમુક તો તમે ઉપયોગ કરો છો, ગાડીમાં તમે બેસો છો, બંગલામાં તમે રહો છો, તો પછી ખંડન કેમ કરો છો? ખંડન એટલા માટે કરીએ છીએ કે એમાં મોહ ન રાખો એમ. રહો બંગલામાં, બેસો ગાડીમાં, એની અરે કોઈ વિરોધ નથી, એને એનું કોઈ ખંડન નથી. તમે ન જ બેસો જંગલમાં બધા રહો, હા પૈદલ ચાલો, એવું અમે કોઈ દી કહ્યું નથી, શરીરમાં સ્નેહ ન રાખો એનો અર્થ એ નથી કે શરીર પાડી દો એમ, એવું કોઈ દિવસ શાસ્ત્રમાં નથી, અહીંથી કોઈ કહેતું એ નથી. અર્થ ફક્ત એટલો છે કે એમાંથી તમે મોહ છોડો એમ, મોહ છોડો, આસક્તિ છોડો, પ્રીતિ છોડો. એ વસ્તુમાં તમને બંધન ન હોવું જોઈએ, હો વાતની એક વાત, બંધન ન હોવું જોઈએ. બંગલા, ગાડીઓ, સગા વાલા, સ્ત્રી, પુત્ર, શરીર, જે જે મળતા હોય એ વિષયો, એના વિના તમે આરામથી રહી શકતા હો? ન મળે તો મરી ગયેલા જેવા ન થઈ જતા હો તો સમજીએ મોહ નથી એમ. આ અર્થ છે, મોહ ટળાવવાનો અર્થ છે, બીજો કોઈ અર્થ નથી. માણસને મોહ જ નડતરી રૂપ છે, પદાર્થ નહીં. જો પદાર્થમાં મોહ નથી તો એને કોઈ નડતરી નથી, મોહ થાય તો નડતર છે. માણસ બહારથી છોડી દે ને મનમાં જો રહી ગયું હોય એ છોડ્યું જ ગણાતું નથી. એટલે મોટા સંતો કહેતા હતા કે તમે સંસારમાં રહ્યો એનો વાંધો નથી, સંસાર તમારામાં ન ગરી જાય એટલું ધ્યાન રાખજો. મારા ગુરુ રાધારમણ સ્વામી કાયમ એમ કહેતા કે હોળી પાણીમાં હાલે, હા હોળી પાણીમાં હોય ત્યાં સુધી વાંધો નથી, પણ પાણી હોળીમાં આવે ને તો મુશ્કેલી છે, હોળી બુડી જાય છે. એમ દરેક વ્યક્તિને, સાધુ હોય અથવા તો ભગવાનનો અવતાર હોય, અને આ જગતમાં હોય ત્યાં સુધી આ સંસારમાં જ રહેવાનું છે, કે ભાગીને કાંઈ સંસાર, આખું દુનિયા સંસાર છે, એને તો છોડીને બીજે ક્યાં જતું રહેવાનું છે? પણ વાત તો અવશ્ય હેતુ સમજો, હેતુ. માણસ હેતુ સમજતા નથી. મોટા ભાગની પ્રજા અબૂધ છે, નથી સમજી શકતી, હેતુ સમજે. શાસ્ત્રમાં ખંડન કર્યું છે, સ્ત્રીનું ખંડન કરેલું છે, ધનનું ખંડન કરેલું છે, અપરંપાર ખંડન કરેલું છે, રસાસ્વાદનું ખંડન કરેલું છે. આનો અર્થ એ નથી ભૂખ્યા મરી જાઓ, બધા ખાવ જ નહીં, એવો અર્થ નથી. પણ રસાસ્વાદમાં રસાસ્વાદમાં માંદા પડી જવાય, એટલું ખાઈ જવાય, એનું ખંડન છે. તમને ડાયાબિટીસ થયો હોય, ડોક્ટર ના પડે કે ન ગળ્યું ખાશો તો રેવાય નહીં, ખાઈ લેવાય ને પછી ઇન્જેક્શનના ગોદાય ખાવા પડે, આનું ખંડન છે. એક વાત સમજી લેવી જોઈએ, કઈ ચીજનું ખંડન છે? મોહ નિવારણ માટે ખંડન છે. નિષ્કળાન સ્વામી એમ કહે છે, જેમાં ખોટ જાય એવું તમે ન કરો, એમ જેમાં ફાયદો થાય એવું કરો ને. ફાયદો છે શેમાં? શેમાં ફાયદો છે? આપણે માનેલો ફાયદો જુદો છે, અને નિષ્કળાન સ્વામી જેવા સાધુએ માનેલો ફાયદો જુદો છે. આ સંતની વિચારધારા, આ સાધુ તો એની વિચારધારા ઉપર લખે છે. એ મારી તમારી વિચારધારા લઈને આ નથી લખવા બેઠા, એ તો એની વિચારધારા લખે છે, તો એનો અનુભવ લખે છે. આપણને એ અનુભવ પાછ પડે, ઠીક લાગે તો સ્વીકારીએ છે, નહીં તો રાત જોડી દેવા કે અમને અનુભવ નથી. તમે એમ કહો છો કે વિષયમાં સુખ નથી, દુઃખ છે. હા, તો તમે એમ કહો કે અમને સુખ મનાણું છે, તો તમારું સુખ તમને મુબારક. અહીં તો હવના અનુભવ કહેવાય છે, ફીટ પડે તો રાખવા, નહીતર પાછા દઈ દેવા, કે તમારો અનુભવ ફીટ ન ફીડ્યો અમને. તમે એમ કહો છો કે જગત દુઃખદાયી છે, ભગવાન સુખદાયી છે, તો તમારે એમ કહેવું કે અમને ભગવાન દુઃખદાયી લાગે, જગત સુખદાયી લાગે, તો તમારે જગત સુખદાયી. ઓર બીજું ક્યાં હું કરવાનું? બીજું સૌની સમજણ જુદી જુદી હોય છે, પિંડે પિંડે મતિરે ભિંડા, હવ ને જુદી જુદી બુદ્ધિ હોય છે. સદગુરુ નિષ્કળાન સ્વામી એમ કહે છે કે સાધન કરે, શરીર દમે, કાંઈક પામે, પણ તે સુખ જાય જોતા જોતા, પાછું રહે દુઃખનું દુઃખ, જતું રહેશે, નથી રહેતું. સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ સિયાજીરાવ સરકારને એમ કહે છે કે રાજા, જગત આખું એમ કહે છે કે રાજા હોય સુખી છે, હું એમ માનું છું કે દુનિયામાં રાજા જેવો કોઈ દુઃખી નહીં. મહારાજના વાક્ય છે, રાજા જેવો કોઈ દુઃખી નહીં, સુખી બીજા. શું શબ્દો છે! અમુક અમુક સંતના, અમુક અમુક શાસ્ત્રોમાં, અમુક અમુક ઋષિઓના, અવતારી પુરુષોના શબ્દો જુઓ, જોડ શબ્દો છે. આપણે એ શબ્દને નથી સમજી શકતા, એટલે આમ ગૂંચવણી રહ્યા કરે, મૂંઝવણી રહ્યા કરે, આમ કેમ, આમ કેમ. જેમ વડે અમટ અરુણ ફલ, અને ખાવા કરે કોઈ ખાંચ, રાતા છે પણ રસ નથી, એમ સમજી લેવો સિદ્ધાંત દાખલો દીધો. જેમ વટે અમટ અરુણ ફલ, વડલે સરસ મજાના લાલ ચોળ પેપા હોય, બહુ સારા લાગે, વડના પેપા. સ્વામી કે છે દેખાવ તો બહુ સારો છે, રાતા છે પણ રસ નથી. કોઈ ખાવાની ખાંચ કરશે, તોડીને બે ચાર ખાઈ લે, પસ્તાવો થાય, એમાંથી કઈ હવાદ નહીં આવે. એમ આ દુનિયામાં જેણે જેણે વિષયો ભોગ્યા છે, એ બધાએ પસ્તાણેલા છે, બધા પસ્તાણા છે. એક સમય એવો આવશે, એમાંથી જરૂર પસ્તાવો થશે, ગમે તે હોય. વિષયાંતે વૈરાગ કહેવામાં આવ્યો છે, ખોટું નથી, એમાં પસ્તાવો છેવટ, ઉકળાટ, પરિશ્રમ, ધમાલ, ઉદ્વેગ, ભય, આવું બધું ઘણું પડ્યું છે. જ્યારે ભગવદ આરાધન એવું છે, એમાં કોઈ દિવસ ઉદ્વેગ, ભય, કંટાળો, ચિંતા, પરિશ્રમ એવું બધું નથી, પરમાનંદ છે, મહાસુખ છે. આ સિદ્ધાંત સમજી લેવો, સ્વામી કહે છે. નિષ્કળાન સ્વામીને વિચારધારા સ્વામી નિજ કલમે લખે જાય છે. સ્વામી કહે છે કે આ વડના પેપાનો દાખલો દીધો, તેમ સુખ સર્વે આલોક નામ સુણી કરે હૈયે કોઈ હામ, તેમ સુખ સર્વે લોક નામ સુણી કરે હૈયે કોઈ હામ. કરી નાખી. સ્વામી કહે છે કે આ લોકોના સુખ કેવા, તો કે આવળીના ફૂલ જેવા. આવળીના ફૂલ આમ હારા બહુ દેખાય બરાબર, પણ પૂજામાં કઈ કામ ના આવે. એમ આ લોકોના સુખ અંતે કઈ કામમાં ના આવે, કશા જ કામ, અંતે પસ્તાવાના કામમાં આવે. એક મહાન ભગવત ભક્ત, એને મને એકવાર મંતવ્ય કહ્યું, એની 40 વર્ષની ઉંમર, ઘરે સૈયા છોકરા બૈરું બધું સુખ માત્ર, પણ ભજન કરતા કરતા એને એક અનુભવ થયો. એને એમ કહ્યું કે સ્વામી અમારે સંસારીઓનું તમને ફળ કહું. મેં કહો અગર અમારે સંસારીઓને અંતે ફળ રોવા સિવાય કાંઈ ન વધે, કે છે આવું એ બોલેલા. અમારા સારા એ સંસારનું ફળ, 4-5 છોકરા, છોકરાને ઘરે વહુ, છોકરાને ઘરે છોકરા, 2-4 બંગલા ગાડીઓ, આ બધાનું અંતિમ ફળ તા કે શું, એ બધું જોઈને રોવાનું, છેલ્લે ફળ આ છે. એને એનો અનુભવ કયો, પછી કોઈને બીજી રીતનો થયો હોય તો એ એનો અનુભવ રાખે. એને એમ કહ્યું કે આ મને આવો અનુભવ છે. શાસ્ત્રો પણ એમ જ કહે છે, આ જગતમાં હર કોઈ ચીજને માણસ મારી મારી કરીને મરી ગયા, બધી ચીજ એમને રહી છે. આની આ ધરતીને હજારો માણસ મારી છે, આ જગ્યા મારી છે એમ કઈ કઈ મરી ગયા છે, જગ્યા તો ત્યાંની ત્યાં છે, કેટલાય મરી ગયા છે. મારી જગ્યા છે, મારી જગ્યા ત્યાંની ત્યાં છે. વિચારવા જેવી બાબત છે. અહમ મમત્વની મોટી આડી છે, ભક્તિ નિધિમાં આગળ આવશે. ભજન તો એનું જ ઉગે છે કે જેનામાં અહમ મમત્વ હટી જાય, બાકી ભજન ઉગતું એ નથી. જેમ ત્રોડતા ફળ તાડ તણા, કોઈ માણસ તાડે ચડીને ફળ તોડી લાવે, મહેનત તો બહુ થાય, ખાય તાર ખરખરો થાય ને શોક વધે, એમાં કઈ ભૂખ ન ઘટે. તાડના ફળ તોડે શું થાય, એમ સારા એ જગતના સુખ છે એ તો તાડના ફળ તોડ્યા જેવા છે. સદગુરુ નિષ્કુળાન સ્વામીને મતે આ 2 છોકરાના બાપ હતા, ધ્યાન દેજો. તમને એમ ન રહેવું જોઈએ કે એને હું સંસારની ખબર, બાળપણમાં સાધુ થઈ ગયા છે ને કલમે લખી નાખ્યું બધું કામ છે ને તેમ છે. ઘરે પતિવ્રતા પત્ની હતી, વ્યવહાર પણ ખરેખરો સુખી હતો. એને પોતે લખ્યું છે, ઘોડી વાળી દરબાર, 5 મળીને પૂછતા, કરતો હું કારોબાર, જનીનનો જાયો અવશ્ય હતો હું, એકનો એક, ઘણું ઘણું હતું. એટલું મૂકીને અહીં આવ્યો છું, ઉર કરી વિવેક. હા, નિષ્કુળાનંદ કહે, નહીં કહું તો જોડશે મારું ગીત, આ લોકો મારું ગીત જોડશે. કે પછી એણે લખ્યું છે, એણે પછી લખ્યું છે કે જેમ તોડતા ફળ તાડ તણા, થાય મહેનતના બહુ માલ, ખાતા થાય બહુ ખરખરો, વળી વાધે શોક વિશાલ, ભયંકર શોક થાય. માટે ભગવાનની મૂર્તિમાં સ્નેહ કરો. સર્વે સારનું સાર છે, ડોળી આવો આખું જગત, ખોળી આવો વિષયના સુખ માત્ર, પછી એકવાર હરિભજનમાં આવો, એકવાર ભગવત સ્વરૂપને અંતર આત્મામાં લગાવીને ધ્યાન ધરો, પરમાનંદ પ્રાપ્ત થશે. અનુભવી આવો પેલા દુનિયા. માણસે દુઃખને સુખ માન્યું છે, આ એક મોટી મુસીબત છે. મોટાભાગના માણસને સુખ શું કહેવાય ને એની એ ખબર નથી. હા, જેમ કે આ સત્સંગમાં ઘણા એવા છે, ધર્મ શું કહેવાય એની ખબર નથી, ધર્મ પાળે છે. જ્ઞાન શું કહેવાય એની ખબર નથી ને જ્ઞાનની વાતો કરે. ભક્તિ શું કહેવાય એનું ભાન લઈને ભક્તિ કરે છે. બોલો, વૈરાગ્ય શું કહેવાય એની ખબર નથી ને ત્યાગ કરે છે. આમ પણ છે, એમ ઘણા માણસને સુખ અને દુઃખ શું કહેવાય એની ખબર નથી અને કાંઈક પામીને હરખાય છે. હું ઘણી વખત દાખલા દઉં છું કે ઘોડા ગાડી નીકળી એટલે એક છોકરો ટીંગાણો એટલે ખબર પડી, હેઠા ઉતરીને 2-3 હોટા મૂક્યા, બીજા છોકરાએ દાંત કાઢ્યા, લે ખાધો ને, કે છે આ શું, કે છે ખાધો ભલે પણ બંદે સફર તો કરી, ઘોડા ગાડી વાંહે ટીંગાડીને આમ સફર તો કરી. એમ આવા નાવા બધા છે, હેરાન થાય, તૂટી જાય, મરી જાય તોય કહે છે પણ વિષય તો ભોગ્યા. બોલો, જુનાગઢમાં મધ વેચવા આવ્યો, નારાયણદાસ સ્વામી કે હાસુ બોલ્યું, સાણી નું નથી ને? તો કે ન હોય, ખા આમ, આમ નો ખાવ, મારી દેવી ના આમ નો ખાવ. તો બીજા ખા. તો ખોટું બોલતો, તમારો અવતાર આવે. સ્વામી કે અમારા અવતારમાં તે હું દુઃખ ભર્યું, તો તમારે શું સુખ છે? કે સ્વામી કે અમે મંદિરમાં રહીએ છીએ, લાખો રૂપિયાના મંદિરમાં, નીતે અમારે થાળમાં કેટલી ચીજ આવે, અમારે કોઈ પણ પ્રકારનું દુઃખ નથી, શાંતિ છે. તારે કુબામાં રહેવું, દાંતણ કાપવા જવું, મધ વેચવું ને હેરાન ગતિ નું આવડવા, કે તમારે ભલે બધું સુખ પણ એક તો દુઃખ. આમ બોલ્યો, બોલો. અને અમારે ભલે ને ગોદડ્યું નહીં, પહેરવા લુગડા નહીં, કુબામાં રહેવાનું, માગી ખાવાનું, હે, પણ એક તો સુખ. કે શું કેવું કહો? આનું મનન શ્રેષ્ઠ કે શું? અને નારાયણદાસ જેવા સમર્થ સાધુ નું મનન મળું કેવું? એ કે મને તમારો અવતાર આવે, લ્યો હાલ, એ દુઃખ માન્યું એને. જાજી સમજણ્યો ને તમને? એક જણો એક વાર મંદિરમાં આવીને કે તમારે આઈ નહીં જેલમાં રહેવાનું, કે આમાં હું સુખ? કે એટલે હાલે, એ કે અમારે તો ઠીક પડે ને જાય, ઠીક પડે ને ફરી આવી. આમ છે. માટે નિષ્કામ સ્વામી જેવા સંત એના વાક્યમાં વિશ્વાસ રાખો. આપણી બુદ્ધિ નથી અમુક વખતે કામ કરતી, મોટા સંત કહેતા હોય ને, બરાબર છે? વિશ્વાસ શ્રદ્ધા રાખો. ભક્તિ માર્ગમાં વિશ્વાસ અને શ્રદ્ધા બહુ કામ કરે છે, બહુ જ કામ કરે છે. સ્વામિનારાયણ ભગવાન ભગવાન હતા, પૃથ્વી ઉપર માણિકીય સવાર થઈને ફરતા હતા. આ સમાજમાં કઈ બધાએ એને થોડા ઓળખ્યા. રામચંદ્ર ભગવાન ભગવાન હતા, કેટલાય ઓળખ્યા. શ્રી કૃષ્ણ ભગવાન ભગવાન હતા, એને કેટલાય ઓળખ્યા. સ્વામિનારાયણ ભગવાનને હજી કહીએ આપણે, ઘણા લોકો એને હૈયાતી કાળમાં એને ભગવાન માનીને પૂજ્યા હતા, પણ બાકી તો બધાને પછી ખબર પડી કે ભગવાન હતા. એ બધાની બુદ્ધિનું કામ છે. માણસની બુદ્ધિ કેવી છે ખબર છે? કાના બકાલીના કાંટા જેવી. એટલે બધાની નહીં, કોક જણો હશે આ સુરત આવેલો, સમજ્યા? કઈ થોડા ઘણા હીરા ઘરાણામાં નાખવા લેવાય છે, પછી લઈને ગયા અહીંથી જોખીન. હા, કેટલું વજન? તો કે 2 કેરેટ છે. ન્યાજીને વિચાર થયો કે આ મારા બેટા વેપારી ક્ષેત્રી જાય, કદાચ ઓછું જ નહીં આપ્યું હોય ને. ઠીક છે, વાત તો જોખાવા ક્યાં જવું? તો કે આ સવારે કાનું આવશે શાક રીંગણા વેચવા, તેને કાંઠે જોખાઈ આવશે. હવે કાના ને કાંઠે ઓલ્યો હીરા તોડવા જાય, એ બરોબર વજન થાય? બોલો. ભગવાન છે, ભગવાનના સંત છે, એ તો હીરા સમાન છે. એ કાનાનો કાંટો એનું હરખું માપ આપે. બોલો. ને રીંગણા તોળાય, રીંગણા એમ ઝારધારી બુદ્ધિ તો વિષયના વર્ણન કરી શકે છે, ભગવાનને ભગવાનના સાધુના વિચાર અને ચિંતનને એ નથી પામી શકતી, એ બુદ્ધિનું કામ જ નથી. નિષ્કામ સ્વામી જેવા સંતના કાવ્ય ઉપર, એના વચન ઉપર મનન કરવું હોય ને તો ઘણું તપ માગે છે, ઘણું બ્રહ્મચર્ય માગે છે, ઘણું ચિંતન ને આરાધના માગે છે. એકાંતમાં બેસવું પડે, અલકો આહાર ખાઈને ચિંતન કર્યા પછી આના અર્થ ફૂટે છે. કારણ કે આ લખનાર છે ને એ અતિ ઊંચી સ્થિતિ ઉપર જઈને લખે છે, અને આપણે એ કક્ષાને સમજી પણ શક્યા નથી, તેના શબ્દો કઈ રીતે સમજી શકીએ? અહીં બેઠા બેઠા ઉપલ્યા માળે શું છે એને આપણે કેમ જોઈ શકીએ? એ તો ઉપલ્યા માળે જઈએ તે ખબર પડે કે અહીં આ છે એમ. એમ નિષ્કળાન સ્વામી જે માળમાં છે એ માળમાં આપણે જઈએ ત્યારે એ શું કહેવા માંગે છે સમજાય, એ આપણને જણાય. આપણે અતિશય હેઠે, સ્વામીની વાત ક્યાંય ઊંચી, આપણને કઈ રીતે એમાં ખબર પડશે? બોલે છે કે જેમ તોડતા ફળ તાડ તણા થાય, મહેનત ના બહુ માલ, આ સંસાર આ રીતનો છે. નકરી મહેનત, નકરી માથાકોટ, છેવટ પામવાનું કઈ નહીં. વિચારવા જઈએ અંતકાળે સગું નહીં કોઈનું, અમારે દેવાનંદ સ્વામી. મારું મારું કરી ધન મેળવું, સ્વામી કે અંત્ય તારું નથી એમાં તલ ભાર. શું ગજબના વાક્ય લખે છે. સંસ્કારે સંબંધી સર્વે મળ્યા, સ્વામી કે છે એ છે જૂઠી માયા કરી જાય. આમ બોલે, એ છે જૂઠી માયા કરી જાય, જૂઠી માયાની જાળ છે. આ તો સંત ચિંતન છે. ઈશ્વરને માટે જેણે ભગવા ભેખ પહેર્યા, જેના જીવનમાં ક્રાંતિ છે,
જેના જીવનમાં તેજસ્વી છે, જેને સારા સંસારના સુખને ઠેબે માર્યા છે, જે પરમાત્માને માટે પાગલ થઈ ગયા છે, એના ચિંતન કામ કરે છે. આપણું ચિંતન એ કામ નહીં કરે. આપણને તો એ સાધુ કઈ ખંડન કરતા હોય છે ને, તોય છે ને આમ હક નહીં રહેતું હોય. હું આ બધું કઈક કઈક કરે છે એમ થતું હોય છે, પેટ દુખાવો થઈ જાય, સમજ્યા? કારણ કે આપણને હેત છે, આપણને હેત હોય એટલે કોઈ ખંડન કરે. મહારાજે કહ્યું કે મુક્તાનંદ સ્વામી જેવા જો ખંડન કરે ને, જો આને હેત હોય ને મળી કરતો, એનું શસ્ત્ર કરીને માથું મુકાવી દે એટલી રીં ચડે. કેમ થાય? મહારાજ કે આ જગતની એવી રીતિ છે. સ્વામિનારાયણ ભગવાને તો દાખલો દીધો કે એક પશુ ઉપર આસક્ત થયું હોય તો બીજું પશુ એને મારી નાખે છે. બોલો વચ્ચે આવીને. આ તો જગત છે, બંધન છે જીવને. હા, એ બંધન તોડાવવા માટે ખંડન છે. મંડન કરે શું એનું બંધન છૂટે છે? અમુક હેતુ એ સમજી રાખવા જરૂરી છે. નિષ્કુળાનંદ સ્વામી વગેરે, દેવાનંદ સ્વામી વગેરે, સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી, ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર હતા ત્યાં સુધી એમણે અવારનવાર અનેક વાતનું ખંડન કરેલું છે. આ જગતના સુખોનું, જગતના વૈભવોનું, માલ મિલકતનું સ્વામી પણ એ જ કહે છે કે બીજી બધી વાતમાં ખરખરો છે. ખાતા થાય બહુ ખરખરો અને શોક થાય, અને ભક્તિ એ તો મહાન છે. સાંભળો, અમૃત વેલી અલ્પ ભલી વધુ તયા ભૂંડી લીખવે. અમૃત વેલી અલ્પ ભલી, ભલે થોડી હોય તો એ મહાભલી છે. અને વિખની વેલ તો જાજી હોવા છતાંય એ કઈ હારી થોડી છે. બોલો, એ તો દુઃખદાયી છે. તેમ ભક્તિ છે ને થોડી તોય ભલી છે. થોડીક થશે ને તો એમાંથી ઘણું સુખ આવશે, ઘણું સુખ આવશે. કહો, અનુભવ કરો. બિનુ હરિ ભજન ન જાય કલેશા. શું જોરદાર સૂત્ર કહ્યું કાગભૂષણજી ઋષિએ, બિનુ હરિ ભજન ન જાય કલેશા. એનો અનુભવ એને રજૂ કર્યો. નિજ અનુભવ મેં કહું ખગેશા, મારો અનુભવ કહું છું. પછી ક્યાં વાત રહી? માણસ એકવાર અનુભવમાં ઉતરીને પ્રેક્ટિકલ કરીને બોલતો હોય પછી શું કહેવાનું? એમ સત હરિ ભજન જગત સબ સપના, શંકરજીનો અનુભવ છે. આ મહાઋષિઓ મહાત્મા પુરુષોના અનુભવ છે. આપણે કોઈ દિવસ ભજન હરખું કર્યું નથી, અનુભવ કઈ મેળવ્યો નથી. હા, અનુભવ વિનાની વાત કેમ લોકોને ઉતરે એમ? અને નહીં કદાચ થોડું ઘણું આપણે ઊંડા ઉતરીને જોયું હોય તેમાં હરખું કઈ આવ્યું ન હોય અનુભવમાં. મેં કાલ દ્રષ્ટાંત દીધું હતું, ઓલિયા અનુભવ કર્યો બોરનો, ઉપરથી તોડીને ખાધું, ખાટું નીકળ્યું. અનુભવ કઈ થોડોક ઊંડા જઈને કરવો જોઈએ, થોડોક અભ્યાસ લંબાવવો જોઈએ, તો હરખી વાતનો અનુભવ થાય. થોડાકમાં તો ન અનુભવ થાય. પંચાયણ આપે પાંચ રોકડા ને લપોડ શંખ કહે લેને લાખ. પંચ ભેગું થઈને એમ કે આ પાંચ રોકડા તમને આપ્યા ને પડખે લપોડ શંખ આવે ને કે લાખ આવી જાય કે, પણ ગળીને ગાંઠે બાંધ્યા તણી વળી કોઈ ન પૂરે સાંખ. ઘણી વખત આ જગતમાં માણસો કોટામાં આવી જાય ને, હે હાલ શરત નાખવા જ આવી જા લાખ લાખના, પણ હવ ખબીર હોય, સમજ્યા, કે કઈ દેવાનું ન હોય, ખાલી નાખવાના જ હોય. એમ આ જગતના સુખ છે ને એમાંથી કઈ નીકળવાનું ન હોય, ખાલી બસ મોટાઈ ને બધી વાતો. અંદરથી કોઈ શાંતિ, કોઈ અનુભવ, કોઈ સુખ, કોઈ પરમાનંદ, કોઈ શાશ્વત નિરાત ન મળે મેલ કર્યું કઈ. તેમ હરિભક્તથી સુખ મળે તેવું સુખ બીજેથી ન થાય. સ્વામી કે છે નિષ્કુળાનંદ કહે, નરને જાણી લેવું એવું મનમાં સમજી લેવું, હરિભજનથી સુખ થાય એવું કોઈ સાધનથી થતું નથી. માટે ભજન કરો, રાત્રિ દિવસ ભજન કરો, ભવસાગર તરવાનો ઉપાય છે. અને ભજન નહીં થાય અને બીજું બધું કર્યા કરશું તો એક દિવસ મૃત્યુ આવતા આપણે ફરીને લખચોરાશીમાં ફરવાનું રહેશે. કારણ કે ભજન વિન ભવ તરાતા નથી, કોઈ દિવસ ન તરાય. સતત ભજન ઉપાડ્યા વિના નિર્વાસનિક પણ નથી થવાતું, જગતના બંધનને મોહ પણ નથી મટતા. દુનિયાની ચીજો અને દુનિયાના આકર્ષક સુખો જોતા ને ભક્તના ચિત્તને પણ એ ખેંચી જાય છે. જો હર પલ ભજન ન હોય તો એમ થવા માંડે કે હારું છે એમ. પણ ભજનમાં ઊંડા ઉતરી ગયેલા ને પછી તો બધું દુઃખરૂપ દેખાય છે. એને ભગવાન જ સુખરૂપ હોય છે. ભગવાન જ જેને સુખરૂપ એવા ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, મોટીબા, લાડુબા, દાદો કાચર, તદ ઉપરાંત મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, પાંચ પાંડવો છે, સુધવનવા છે, વગેરે વગેરે ભક્તો, ઋષિઓ, રાજાઓ, મહર્ષિઓ, બ્રાહ્મણો, આને બધાએ ભક્તિની પરાકાષ્ઠા ગાય છે. મહામહત્વ મોટું ગાયું છે. એને ભક્તિના વખાણ કર્યા છે, સમજી બુજીને વખાણ કર્યા છે. પણ ભક્તિ હર હંમેશા સાચી કરો. સંતો જુઓ મન માં વિચારી રે, સંતો જુઓ મન સાચા શુદ્ધ ભાવથી ભજન કરો. આપણે કોઈ ખોટું ન લગાડતા. આપણા ભજનની હું અહીંયા ચર્ચા કરું છું. આપણું ભજન કેવું એ આપણું ભજન છે ને એ બહુધા સાચું હોતું નથી, ખોટું હોય છે. સાચી ભક્તિ નથી, ખોટી ભક્તિ હોય છે. ક્યાંક ક્યાંક માનને કારણે ભક્તિ થતી હોય છે, કંઈક કંઈક ઈર્ષાને કારણે ભક્તિ થતી હોય છે, ક્યાંક ક્યાંક લોભને કારણે ભક્તિ થતી હોય છે, કંઈક કંઈક સ્વાર્થ સિદ્ધિને માટે ભક્તિ થતી હોય છે, ક્યારેક ક્યારેક દ્વેષ વશાત પણ ભક્તિ થતી હોય છે. પણ સાચી ભક્તિ ક્યારેક જ જીવને થાય છે. ભગવાનની પાછળથી કોઈ પદાર્થ મેળવવાની આશા રાખીને ભક્તિ કરીએ તો આપણી ભક્તિ લોભી છે, એટલે ખોટી છે. આ જગતમાં આપણને એવી ઈચ્છા થાય કે મને ભજન કરતા જોવે ને મને હારો ભગત માને તો ફલાણા હરિભગત શેઠ છે, મને એના નોકરીએ લઈ લે, કામ છે તેમ છે, ફાયદો કરે, પડીકું વિશ્વાસ રાખીને દે, અથવા તો મને મંદિરના વહીવટમાં સ્વામી લઈ લે, પછી એમાં ગોલમાલ કરાય કરવી એટલી. પણ ભક્તિ પહેલા હરખી બતાડી દે. આ સ્વાર્થી ભક્તિ છે, નિજ સ્વાર્થ સિદ્ધિ માટે કરાતી ભક્તિ છે. આપણા મનમાં એવી રૂચિ રહ્યા કરે કે મને બધા હારો ભક્ત માને, આગળ વીઆઈપી માં તકીય બેહાડે એટલે મને કઈ કરવું જોઈએ. હરખો ચાંદલો કંઠી નિયમિત મંદિર આ તે બીજું આ ભક્તિ માની છે. ઘણાના મનમાં એમ રહે કે હું ભક્તિ જો આ નહીં કરું તો ઓલ્યો મારો ભાઈ કે મારો સંબંધી કે આ છે તે મારાથી વધારે સારો લાગશે, એટલે એને મારાથી મોળો દેખાડવા માટે મારે કંઈ વિશેષ ભજન કરવું જોઈએ. આ ભક્તિ ઈર્ષાવાળી ભક્તિ છે. બોલો. ને ક્યારેક તો ક્યારેક રીહમાં ને રીહમાં માણસ ભજન કરે છે, કાંઈક માથાકૂટ થઈ ગયું હોય એટલે ભજનમાં બે જાય રીહમાં ને રીહમાં. હા, આ તો દ્વેષ છે, રીહની ભક્તિ છે. સાચી ભક્તિ કર્યા વગર સુખ ક્યાંથી આવે કહો? સાચી ભક્તિ કરો, મહાઆનંદ પામવો હોય તો સાચી ભક્તિ કરે ને તો સુખ થઈ આવે રે જ નહીં. કેવળ એક મહારાજને જ રીઝવવા, ભગવાનને જ સર્વ કર્મ સમર્પણ કરીને શુદ્ધ ભાવથી, જેમાં લોભ નહીં, જેમાં માન નહીં, દ્વેષ નહીં, ઈર્ષા નહીં, કેવળ ભગવાન સામે દ્રષ્ટિ રાખીને જો ભક્તિ કરવામાં આવે તો એ ભક્તિ સદા સુખકારી છે, સદા સુખકારી છે. બીજી વાતનું એક ધ્યાન લ્યો, આપણે ભગવાનનું ભજન કરીએ છીએ તો ખરા, પણ ભજન કરતા હોઈએ ને તોય પણ આપણે ભજન નથી કરતા, તો ખાલી સમય કાઢીએ છીએ. તો મને એમ થશે કે એમ કેમ કહો છો? એમ એટલે કહું છું કે ઘણી વખત આપણે ધૂન બોલતા હોઈએ તો ખાલી બસ બોલતા જ હોઈએ, આપણું મન ભગવાનના મહિમાથી વાસિત ન હોય, આપણા મનમાં ભગવાન નામનો મહિમા કે ભગવાનની મૂર્તિનું ચિંતન કે આપણા મનમાં અહોભાવ વ્યક્ત ન થતો હોય, આપણને કોઈ ધૂનનો આનંદ ન આવતો હોય, ટગર ટગર ઓલે ઓલ્યાની સામું જોવે ને ઓલે ઓલ્યાની સામું જોવે, ઘડીક તબલાવાળા સામું, ઘડીક બેન્જાવાળા સામું, ઘડીક આમ જોવે તેમ જોવે, આડોળો જોયા કરે, અને ધૂન પૂરી થઈ જાય તો કે હાશ થઈ ગઈ પૂરી, લ્યો બહુ લાંબી હાલી નથી એને સુખ આવતું. એક જ ધારી ભગવાનની મૂર્તિને ભગવાનના સ્વરૂપનું વર્ણન કરવા માંડીએ તો શ્રોતા વિચાર કરવા માંડે, કાંઈ સમય આજ ઓઠું કેમ નથી દેતા? એટલે હવે એમાં હું એ આનંદ છે, નહીતર સમજીએ છીએ કે હવને કોઈને રાખવા જેવી ચીજ એક હરી છે. જય નારાયણ હરિ. વ્યાસ મુનિ કે છે કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્યચ પુનઃ પુનઃ, મેં બધા શાસ્ત્રો જોયા, વિચાર્યા, વાંચ્યા, ખૂબ મનન કર્યું. કોણ કે છે? વ્યાસ ભગવાન. આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્યચ પુનઃ પુનઃ, એક વાર નહીં પુનઃ પુનઃ, બાર બાર મેં શાસ્ત્ર વિચાર્યા, સંશોધન કરીને કોઈ ઝીણા મોટા શબ્દ માત્રનું પૂર્વાપરાપર બાદ વિચારીને જોયું, પછી સુનિષ્પન્નમ, એક મારે નિશ્ચય થયો. શું? ધ્યેયો નારાયણ હરિહિ. એક જ નિશ્ચય થઈ ગયો કે ભગવાન નારાયણ જ ચિંતન કરવા લાયક છે, ધ્યાન કરવા લાયક છે. આવો વ્યાસજીને દરેક શાસ્ત્રમાંથી પકડાણો વિચાર કરો આના ઉપર, વ્યાસજીના ચિંતન ઉપર. ધ્યેયો નારાયણ હરિહિ. છેવટ કાંઈ પણ તમે કરો, એક વાતનો નિર્ણય લઈ લો કે ભગવાનનું ચિંતન કર્યા વગર છૂટક્યો નહીં, ભગવાનમાં હેત થયા વગર છૂટક્યો નથી, ચાહે સો કામ કરો, અંતે આ તો કરવું જ પડશે. ભવસાગર તરવા માટે આ લોકની સુખની વાત હું નથી કરતો. આ લોકમાં સુખ તો તમે ધર્મ પાળશો ને તોય પામશો, કારણ કે કહ્યું છે ધર્મ પાળે દેહ સુખી રહે. આ લોકમાં એની કીર્તિ ને માન આબરૂ વધે છે, એની કોઈ ના નથી. ધર્મની આ શક્તિ છે. માણસ આ લોકના સુખને નીતિ નિયમમાં રહેવાથી મેળવી શકે, પામી શકે છે, પણ ભક્તિ વિના ભગવાનનો પરમાનંદ કોઈને આવતો નથી, કોઈને નહીં. કરો હેત હરિમાં, હેત કરો, સાચી ભક્તિ કરો, સાચું હેત કરો, સાચું હેત. ખોટા હેતથી અર્થ નહીં સરે. આપણે કીર્તન ગાતા હોઈએ, કથા કરતા હોઈએ, મંદિર દર્શન કરતા હોઈએ, સંત સમાગમ કરતા હોઈએ, આપણું ધ્યેય બિંદુ, આપણા ઇન્દ્રિયોની વૃત્તિઓ, આપણું ચિંતન કેન્દ્ર હરિ સાથે સંલગ્ન હોવું જોઈએ, ભગવાનના વિચારો વાળું આપણું અંતઃકરણ થઈ જવું જોઈએ, ભગવત પ્રેમથી આપણું હૃદય રસબસ થઈ જવું જોઈએ, ગદગદ વાણી આપણે રોમાંચિત ગાત્ર, આપણે ઈશ્વરમાં આમ એક રસ થતા હોય એવું આપણને આનંદનો અનુભવ થવો જોઈએ. આ તો હા લુખે લુખા ધૂન બોલાતી હોય કઈ કાંઈ નમળે આનંદ ભગવાનનો, કથામાં કાંઈ નમળે ને કશું કાંઈ નમળે. આ ભક્તિ છે, સાચી ભક્તિ છે, સાચી ભક્તિ સુખકારી છે. માટે સાચી ભક્તિ જે દિવસે થશે તે દિવસે મહાસુખ આવશે. નિષ્કવાન સ્વામી કહે છે, જૂઠી ભક્તિ જગતમાં કરે છે સમજ્યા વિના સંસારી, આ જૂઠી ભક્તિ જગતમાં કરે છે સમજ્યા વિના સંસારી, ખોવા રોગ ખાય છે રસાયણ, દીધા વિના દરદારી રે સંતો જુઓ મનમાં વિચારી રે, દીધા વિના દરદારી રે સંતો જુઓ મનમાં. જોરદાર દાખલો દીધો, સંસારી ખોટી ભક્તિ કરે છે અને એનું કારણ સમજણ વિના, સમજણ વિના ની ખોટી ભક્તિ કરે છે. ખોવા રોગ ખાય છે રસાયણ, રોગ ખોવા માટે દવા ખાય છે પણ દીધા વિના દરદારી, ડોક્ટરે દીધી નથી તારે એની મેળે કલ્પના કરીને લઈ લીધી છે. કઈ રીતે થાય? એક વાર્તા છે બહુ જૂની, એક મોટો ડોક્ટર હશે. હવે આ ડોક્ટર બધે દવા કરે, એને એક કમ્પાઉડર રાખેલો. આ કમ્પાઉડર ડોક્ટરની સાથે કાયમ બધે જાય. હવે એક માણસ બીમાર પડેલા, એને ઘરે ગયા તો ડોક્ટરે એને તપાસ કરીને એમ કહ્યું કે તમારે છે ને બટેકા ન ખાવા. બહુ સારું. બીજે દિવસે તપાસ કરવા ગયા તો ડોક્ટર આમ નાડી જોઈને કહે છે, સાચું બોલો તમે બટેટા ખાતા છે? આ કે હા ખાતા, હવે નહીં ખાવું, ન ખાતા હોય તો ખાવ. પછી બહાર નીકળ્યા એટલે કમ્પાઉન્ડરે પૂછ્યું કે તમે કેમ જાણ્યું બટેટા ખાતા છે? તને ખબર નથી, એને ફળિયામાં કચરું પીડ્યું હતું, એમ બટેટાની સાલ હતી એટલે મેં અનુમાન કરીને કીધું કે પકડાઈ ગયું કે છે. ઠીક બરાબર. હવે એક જગ્યાએ એવું બન્યું, એક તરબૂચનું ખેતર, એમાં એક ઊંટ પડ્યું. હવે ઊંટ તરબૂચ આખે આખું મોઢામાં લઈને ગળ્યું, એમાં ગળે આવતા ઠેંકાઈ ગયું. એટલે ઊંટને બિચારા નુજારો થયો, પડી ગયું, શ્વાસ માંડ ઝીણો ઝીણો લેવાય. એમાં ડોક્ટરને બોલાવવામાં આવ્યો, વાત કરી કે ભાઈ ઊંટને ગળે ગાંઠ થઈ ગઈ છે, આનું શું કરવું? ડોક્ટર બુદ્ધિશાળી, આડેવળી નજર કરી તો વેલા જોયા, ઠીક સમજાણું કે આ ઊંટે તરબૂચ ગીળ્યું છે. ડોક્ટર તો કંઈક મોટો પાણો લાવો, બશેર જેવડો પાણો લેવા. ઊંટ પડેલું એના ગળા માથે જ્યાં ગાંઠ હતી ને જોરથી પાણો માર્યો, તરબૂચ ફાટી ગયો, અંદર ફાડિયાથી ઉતરી ગયો. ઊંટને આરામ થયો, હાજુ થયો. બોલો કમ્પાઉન્ડર સમજ્યો કે આમાં કઈ બહુ કારીગરુ છે નહીં, નિર્ણય કે આમાં કઈ શું છે. એને તો ડોક્ટર સાહેબ ને કહ્યું મારે તમારી નોકરી નથી રહેવું. કેમ? તો બસ મારે જુદું દવાખાનું ખોલવું. અને ખોલી દીધું એને તો, શટર પટર દવા કરે આમ છે તેમ છે. એક જગ્યાએ એક ભાઈને તાવ આવેલો, તપાસવા ગયા સમજ્યા, ન્યા જઈને એની નાડી પકડીને કે સાચું માનો ન માનો તમે ભીત ગરોળી ખાધી છે. બોલ્યો કે ભાઈ ભીત ગરોળી મેં નથી ખાધી, હું થોડો માંસાહારી છું. કે નહીં ખાધી જ છે ભાઈ, નથી ખાધી કે છે. તો કે પછી આ પાયા આગળ પૂછડી કેમ પડી છે? કે પૂછડી કે એ હિસાબે તૂટીને પડી છે, આવું આને અનુમાન કર્યું. અને હવે બે ચાર દિવસ થયા એમાં એક ડોશી મને ગળે ગાંઠ છે, ડોક્ટર સાહેબ ને તેડાવ્યા. એને વિચાર કર્યો કે હું તે દી હારે ગયો તો ઊંટને દવા કરી તી, એ જ દવા આને લાગુ પડે. એ કે તમારા ઘરમાં કઈ દહશેરી કિલો પાંચેરી એવું કઈ છે? તો કે હા, લાવો લાવો. કે લઈને ડોશીના ગળા ઉપર ભૂ લઈને મારી, ડોશી સીધાવી પર બારી. દીધા વિના દરદારી કહેવાનો ભાવ, દવા ખાય છે પણ ડોક્ટરે દીધી નથી. હા, એની મેળે ઓહળિયા કરે છે સમજ્યા વગેરેના. એમાં ક્યારેક ઊંધુંય બફાઈ જાય. એમ માણસ ભક્તિ કરે છે, ખોટી કરે છે, સમજ્યા વિના કરે છે, કોઈ સંત પાસે બેસ્યા વિના, વગર પૂછે કરે છે. થોડીક સલાહ લ્યો, ભજન કેમ કરાય? એમ બહુ જરૂરી છે, ભજન શીખવું બહુ જરૂરી છે. ભક્તો ધ્યાન દેજો, કોઈ સંત પાસે બેસીને ભજન શીખો. જે ભજનમાં ઊંડા ઉતરેલા હોય ને એનો થોડોક અનુભવ લ્યો કે ભજન કેમ કરાય, એમ ભજનનો આનંદ કેવો હોય, એમ ભજનથી આમ હકીકત શું ફાયદા થાય, આવું થોડું ઘણું ડિસ્કસ કરીને એને પૂછો તમે, પછી ભજન કરો. માણસો ભજન કરે છે, હસવું આવે આપણને, એવા ભજન કરે છે. ભજન કરે પણ આપણે દાંત કાઢી કાઢીને બટાપડી એવું ભજન કરે. મંદિરમાં અમે ઘણી વખત જોઈએ, અમુક વડીલો બેઠા બેઠા ભજન કરતા હોય. સમજ્યા? એક વડીલ થાંભલીને ટેકે માળા લઈને બેઠા હોય, એ માળા હાથમાં ફરતી હોય ને એ ચિંતવન કરતા હોય કે વાડીએ છોકરા શું કરતા છે. એકલા બેઠા હોય એટલે બોલતા ન હોય, પણ મન તો ક્યાંય રખડતું હોય, માળા ફેર. એમાં એક બીજા વડીલ આવે, એ પડખે બેહે એટલે કે આવ્યો, શું હમણાં કપાસનો ભાવ હાલે છે? બે પડખે પડખે માળા ફેરવા બેહે, એ હાંજ સુધી તોડા નાખે બોલો. અને ભજન કહેવાય? અને આવું નવું ભજન માણસ લાખ વર્ષ કરે તો એને કઈ પ્રાપ્તિ થાય એમ છે? ભજન કેમ કરે? એક માણસ આખો દિવસ ભજન કરે ને એક માણસ ફક્ત એક કલાક જ ભજન કરે, એના એક કલાકની આગળ ઓલ્યાના આખા દિવસનું ભજન ફોતરા સમાન ગણાય. આવી ભજનની થયેલી છે. તમે પાંચ જ મિનિટ ઈશ્વરને વિશે જો બરાબર ચિત્ત ચોટાડી રાખો, કોઈ ઘાટ ન થવા દો, તો એ તમારું પાંચ મિનિટનું ભજન છે. અને પાંચ મિનિટની એકાગ્રતા છે ને, મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રશ્ન પૂછવામાં આવ્યો મહારાજને મધ્યના 62માં, કહે મહારાજ આચાર્ય પ્રશ્ન પૂછે છે કે આખા દિવસમાં કરેલા પાપ સાંજે મંદિરે જઈને ઘડી બે ઘડી ભગવાનનું ભજન કરે, એમાં બળે કે ન બળે? ભગવાન કહે છે બળે. સારા એ દિવસમાં ગમે તેવી ક્રિયા થઈ ગઈ હોય, પણ પરમાત્માને મંદિરે જઈને એકાગ્ર ચિત્તે જો ભગવાનનું ભજન કરે, તો ઘડી કે અર્ધ ઘડીમાં એના સારા એ દિવસના તમામ પાપ બળીને ખાક થઈ જાય. પણ ભગવાન કહે છે તણીવાના એક થવા જોઈએ, ઇન્દ્રિયો, અંતકરણ અને આત્મા. ત્રણેય એક થઈને મૂર્તિમાં જો જોઈન્ટ થાય અને ભગવાન સ્વરૂપ સિવાય બીજો ઘાટ ન થાય, અડધી ઘડી કે ઘડી, એવી રીતની ધૂન કે એવી રીતની માળા કે એવી રીતના દંડવટ કે એવી રીતની આરતી કે એવી રીતની પ્રદક્ષિણા કે એવી રીતની કથા કે શ્રવણ જો માણસ અડધી ઘડી કે ઘડી કરે, તો સારા એ પાપ બળીને ખાક થઈ જાય. આવું ભજન નથી થતું માણસથી, આવું ભજન નથી કરતા માણસ. ભજનમાં બેસે તોય ભજન ન કહેવાય, વિચાર તો કરો. વ્યવહારમાં ગયા પછી કોઈ ઈશ્વર ભજન નથી કરતું, પણ ભજનમાં બેઠા પછી ભગવાન ભૂલી ગયેલા હોય છે અને બીજા જ ઘાટ સંકલ્પ હાલ્યા કરતા હોય છે, કેમ એને ભજન કહેવાય? ભજનનો તો ખાલી ઉપલો ઉપચાર છે, ભજન નહીં. ભજન એને જ કહેવાય ભગવાન સાથે પ્રેમ વૃત્તિથી ચિત્ત ચોટેલું રહ્યું હોય. હા, ને પછી માળા થાય, કીર્તન થાય, જે થાય તે, એનું નામ ભજન. અને એ જ સાચી ભક્તિ. જૂઠી ભક્તિ જગતમાં કરે છે સમજ્યા વિના સંસારી, ખોવા રોગ ખાય છે રસાયણ, દીધા વિના દરદારી. સ્વામીના શબ્દો છે. અને કહે છે વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહીં અનવારી, એ નહીં પહોંચાય ને નહીં વળાય પાછું, થાશે ખરી જો ખુવારી રે સંતો જો મનમાં વિચાર છે વળી ચાલે છે વાટે. કોક ને પૂછો તો ખરા કે આ રસ્તે જવામાં માલ છે કે નહીં, વગર પૂછે માણસ કરે છે ભજન, નથી પૂછતા. પૂછો કેમ ભજન થાય. જે રસ્તામાં અન્ન ને જળ નથી મળતું એ રસ્તે માણસ જાય છે, પછી કે નથી પહોંચાતું, નથી પાછું વળાતું, ખુવારી થાય છે. એમ સારી એ જિંદગી ભજન કરે છે, નથી ભગવત ધામે પહોંચાતું, અને ભજનનું ખરાબ પડેલું અંગય નથી તજી શકાતું, છેવટે ખુવારી થાય છે. હા, છેવટ ખુવારી થાય છે. એક વાતનો ધ્યાન લેવો આવશ્યક છે કે માણસો મંદિરમાં આવતા 60 વર્ષથી હોય, હા કોઈ તો 80 વર્ષથી ભજન કરે, માળા ફેરવી ફેરવીને તો માણાના મણકા ઘસાઈ ચૂકેલા હોય છે, દોરા તૂટી ગયા હોય કેટલી વાર, તો ઘણા વચના મળતો વાંચી વાંચીને પાના ફાડી નાખે, બોલો પ્રતુની પ્રતો ફાડી નાખી હોય, કથા સાંભળી નાખી હોય કેટલી. પણ તમે જોવો ને તો એના કામ ક્રોધ ને લોભ ને વાસના ને જરાય ગહારો ન લાગ્યો હોય, બોલો આનું શું કારણ, બોલો આનું શું કારણ. 60 વર્ષનો સત્સંગી જોવાનું તો અહમ મમત્વ પંચ વિષયની વાસનાથી આમ આખે આખો ભરેલો હોય, અને ઘણા ભગત 5 વર્ષથી સત્સંગમાં આવતા હોય પણ એને બધું ઓછું થઈ ગયું હોય, બધું ઓછું થઈ ગયું હોય, એનો લોભ ખલાસ થઈ ગયો હોય, એનો કામ પણ ઓછો થઈ ગયો હોય. 60-50 વર્ષની ઉંમરે ગયેલા બ્રહ્મચર્ય પાળી શકતા નથી, સત્સંગમાં અમુક ભર જોવાની વાળા બ્રહ્મચર્ય પાળે છે. કેમ આ ડિફરન્સ રહ્યો? 60 વર્ષથી ભજન કરે છે એનાથી નથી થતું, એને ઓલ્યા તો તાજા સત્સંગમાં જોડાણા છે તોય કરી શકે છે, એને પહેલાય નથી કર્યું, અત્યારે નથી થતું. આનું કારણ શું? એની ભક્તિ જ ખોટી છે, ગમે એ કરાગ વાળી છે, કઈ કરાગ ખરો એટલે એમાંથી કઈ નીકળતું જ નથી. બોલો, જેમ ખોટા પડી ગયેલા ગાયના આંચળમાંથી દૂધ ન નીકળે, અથવા તો અજાગલસ તનસ્યેવ તસ્ય જન્મ નિરર્થકમ, બકરીના ગળાના આંચળ જેમ એનો જન્મ હાવ નખામો છે, કઈ ન નીકળે મલકથી. માટે ભજન એવું કરો કે ભજન ઉગે. હા, સાચી ભક્તિ કરો, ઉગી નીકળે. બોલો, આપણે ખોટા દાણા પૃથ્વીમાં હો વિગમ વાવો ને તો એક દાણો ન ઉગે, અને નાનું એવું જ કુંડું લઈને મુઠ્ઠી હાચા ઘઉંના દાણા નાખો ને તો જુવારા થાય, પણ દાણા હાચા હોય થાય. એમ ભજન સાચું હોય તો ઉગે, ભક્તિ જ ખોટી, હું ઉગવાનું છું કહો. માટે ભજન સાચું થવું જોઈએ. સાચું ભજન તમે કહેશો કે સાચું ભજન કહેવાય કોને? ભક્તો ધ્યાન દેજો, સાચું ભજન એને જ કહેવાય જે ભગવાન સામે દ્રષ્ટિ રાખીને કરાણું હોય. હા, ભગવાન સામે નજર રાખીને કરવામાં આવેલી ક્રિયા ઓહી સાચું ભજન છે. પરમાત્માને વિશે સમર્પિત ભાવથી કરવામાં આવેલી ક્રિયા, ઈશ્વરને જ રાજી કરવામાં આવેલી ક્રિયા, આનું નામ સાચું ભજન છે. પરમાત્માના સ્વરૂપમાં ઇન્દ્રિય અંતકરણની વૃત્તિને એકાગ્ર કરીને કરવામાં આવેલી ક્રિયા, આનું નામ સાચું ભજન છે. મેં કહ્યું એમ લોભ કામ ક્રોધ જગત દેખાવ બીજી ત્રીજી આશા સ્વાર્થ આને કારણે કઈ ને કઈ કારણ બનાવી માણા મંદિરે જાય, માળા ફેરવે, આ કરે તે કરે, પણ એમાંથી કઈ કોઈ નીકળતું જ નથી કશું. બોલો, ગમે એટલી મહેનત કરે, અમુક તળ એવા કે હો હાથ કૂવો કરો તો પાણી ન નીકળે, એ ટાઈપનું આ બધું સમજી લેવાનું. આ ભાવમાં ભૂલવણી છે ભારે, તેમાં ભૂલ્યા નર નારી, એ જ્યાં ત્યાં જન્મ જાણજો, કેટલા જોરદાર શબ્દ છે. આ ભવમાં ભૂલમણી છે ભારે, ને તેમાં ભૂલ્યા નર નારી. ભૂલ્યા છે બિચારા, ખરેખર ભૂલ્યા છે. જ્યાં સુખ નથી ત્યાં સુખ ખોળે છે. બોલો, એને સુખ ક્યાંથી મળશે? જ્યાં ત્યાં જન્મ જાણજો, હરિ ભક્તિ વિના બેઠા હારી રે સંતો જુઓ મન માં વિચારી રે. હરે ભક્તિ વિચારી જો, હરિ ભજન વિન જીવન હારી જવાનું છે. કરો ભજન. સમર સમર સદગુરુ સાહેબ,
સમર સમર
સમર સમર સદગુરુ સાહેબ, સમર સમર સદગુરુ સાહેબ કો, કામ ફાબક કરતા હે, સમર સમર સદગુરુ સાહેબ. કરો ભજન, ખરેખર બીજું બોલ્યા જેવું જ નથી.
કર કર ભજન અખંડ સદગુરુ સા, કર કર ભજન અખંડ,
અખંડ એક બે પળ નહીં, સવાર સાંજ નહીં. આ તો બ્રહ્માનંદ સ્વામી ના શબ્દ છે.
કર કર ભજન અખંડ સદગુરુ કા, કર કર ભજન અખંડ સદગુરુ.
એ ગાફલ હોય ક્યા સોતા હૈ,
કર કર ભજન અખંડ સદગુરુ કા, કર ભજન અખંડ સદગુરુ. વેરી કાળ ખડા શિર ઉપર, વેરી કાળ ખડા શિર ઉપર,
હે તાક ક્યું નહીં જોતા હૈ,
સમર સમર સદગુરુ સાહેબ કો, સમર સમર સદગુરુ સાહેબ કો.
કરો ભજન, હર એક સંતો નો આ પ્રકાર છે. ભજન કરો બહુ સાગર તરવા માટે. અખંડ આ શબ્દ બહુ મહત્વનો છે. ઘણી વખત આપણે છે ને એવું માની લઈએ છીએ કે બહુ થઈ ગયું ભજન, એમ પાંચ માળા ફરી જાય, દર્શને જઈ આવવા એટલે જાણે કે બધું કરી પાડ્યું એમ. પણ આપણા જિંદગીની એક એક પળ ઈશ્વર સન્મુખ, ઈશ્વર માટે સંસારની કોઈ ક્રિયા ન કરો એવું મારું કહેવું નથી, પણ હર ક્રિયા ઈશ્વર સમર્પિત ભાવથી કરો, ભગવાનને બધું સમર્પણ કરીને રહો. વચનામૃતમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીવનું કલ્યાણ કેમ થાય? મહારાજ કહે છે, પોતાનો દેહ કુટુંબ પરિવાર ધન માલ મિલકત પોતાનું જે છે તે ભગવાનને ભગવાનના સંતને અર્થે કરી રાખે તો મહારાજ કે એનો મોક્ષ થઈ ગયો છે. શું જોરદાર શબ્દ બાપે, પોતાનું જે છે તે ભગવાનને ભગવાનના સંતને અર્થે કરી રાખે. આમ મધ્યના 62માં ઉત્તર આપ્યો છે. યથામ મુશ્કેલ છે, હર પલ બધું મારું છે. મહારાજ સત્સંગી જીવનના એક એક ચરિત્રમાં આ સાર નીકળ્યો છે. એ ભગવાન અમારું છે, એ બધું તમારું છે, અમારું કાંઈ નથી. તમારે અર્થે, તમારા ભક્તને અર્થે જે કામમાં ન આવે એનો ત્યાગ કરે છે. બોલો, ન કામમાં આવે એનો ત્યાગ કરે, આનું નામ ભજન છે. આ બધી વાતોને વિચારીને મનન કરવામાં આવે તો માણસ સુખી થઈ જાય, નક્કી છે. ભક્તિ વિના ભવ પાર ન આવે, સમજો એ વાત છે સારી, નહીં પાર આવે ભક્તિ વિના ભવ પાર ન આવે, સમજો એ વાત છે સારી. કોઈ આનો અર્થ એવો ન કાઢે કે ભક્તિ કરવી એટલે સર્વ કર્મનો ત્યાગ કરી દેવો, કર્મન્ય એવો અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. વાત એટલી શીખવાની છે કે હે ભગવાન અમે કરીએ છીએ તમારે માટે કરીએ, ભગવાનને માટે કરો, ફળની આકાંક્ષા છોડીને કરો, ભગવત પ્રસન્નતા અર્થે કરો, વ્યવહાર ધન માલ મિલકત ભગવાનનું બનાવી દો, આપણે ભગવાનના થઈ જાઓ, આ બધું ભજન ગણાય છે સમજણથી, અને અંતે મહાન ફળ પણ એમાંથી નીકળે છે, નથી નીકળતું એમ નહીં. બધાએ ધંધા બંધ કરી પરિવાર છોડી અને માળા લઈને બેસી જાઓ એવી મારી ઘોષણા નથી. મારી ઘોષણા ખાસ કરીને ભાવ પલટવાની છે, ભાવ પલટવાની છે. ભગવાનને અર્થે બધું કરીને જીવો, કેમ મોક્ષ નહીં થાય? શું છે આપણું, શું હતું? જે છે તે ભગવાનનું છે, હશે તે ભગવાનનું છે, આવશે તે ભગવાનનું છે, વાપરીશું તે પણ ભગવાનને માટે, અમે જીવશું એ ભગવાનને માટે, કપડાએ ભગવાનને માટે પહેરશું, અમે નાશું એ ભગવાનને માટે. શું ભક્તિની શ્રેષ્ઠતા છે! ગોપીઓ શણગાર સજતી હતી ને, શણગાર સજે જોરદાર, પણ એકા બીજીને કહેતી જાય છે કે હું કાનાને વાલી લાગું ને એટલા માટે શણગાર સજ્જો છે. એનો શણગાર હોય ભક્તિ છે. હા, ભગવાનને દેખાડવા શણગાર સજ્જો. આપણે માથે શેટ રાખીએ છીએ, ભગવાનને દેખાડવા રાખીએ છીએ. બોલ બેઠમ ફેઠ ન પહેરવું એમ હું નથી કહેતો, પણ ખાસ ધ્યાન દો, આપણી બધી ક્રિયા ઈશ્વરને માટે જો થાય ને તો કામ થઈ જાય. આપણી કક્ષાને અનુસારે વહેલા ઉઠીએ, જો પૂજા માટે ભગવાન માટે ઉઠીએ તો ભાગ્યશાળી ને, સ્નાન કરીએ ભગવાનને માટે કરીએ તો કેટલે આનંદની વાત છે. સારું, આપણે ધન કમાઈએ એમાંથી દસમો વીસમો ભાગ ઈશ્વરને અર્પી દઈએ, હા ઈશ્વરને માટે આપણા કમાણીમાં ભગવાનનો ભાગ છે, બોલો તો એ ભગવાનને માટે નથી? ભગવાનને માટે બધું કરતા આવડવું જોઈએ, ન આવડે તો કોક સંત પાસે બેસી નિરાંત શીખી લેવું કે બધું ભગવાનને અર્થે કેમ થાય, થાય બધું જ થાય. આપણે ભોજન કરીએ ને એ ભગવાનને માટે કરીએ ને તો આપણું ભોજન વહી ભજન છે, બોલો ભોજન પણ ભજન. હવે શું કહેવું, કહો. એ કામ ભગવાનના ભક્ત વિચારીને સમજે તો બહુ સરળ મોક્ષનો માર્ગ છે. ઘણી વખત માણસ આવા મુદ્દાના પોઈન્ટો નથી સમજતા ને, એટલે મૂંઝવણી બહુ રહેશે એને ખુદ નહીં. તે માટે સમજો એ વાત છે સારી. સ્વામી કે છે, ભક્તિ વિના ભવ પાર ન આવે, સમજો એ વાત છે સારી, નિષ્કુળાનંદ કે નિર્ભય થવા, ભક્તિ નિધિ આતે ભારી રે. સાચી ભક્તિ વહી સુખદાયક છે. ભજન કરો, ભજનનું મહત્વ આ ભક્તિ નિધિમાં ભક્તો અખંડ આવ્યા કરશે. બ્રહ્માનંદ સ્વામી પણ એક પદમાં એમ કે છે, માણસ પ્રભુ ભજ્યા વગેરે આમ નામ રખડ્યા કરે છે. પ્રભુ ભજ્યા વિના આ ગાફલ પ્રાણી આમે
આવે તમરા કૃષ્ણ માહે તણાળ દે
માયા માયા કર તમરા કૃષ્ણ માહે તણાળ દે
લોક તણી લા જાન લઈને કોટ બાંધો પાણ દે
લોક તણી
તોરાશી કેરું લગડું માથે તાણે લે ધો દે જીવ તણું કાંઈ જાતાન નક્કી ધું મન માયામાં મોયો દે
જીવ તણું કાંઈ
દિવસ તત્પર થઈ રળ્યો હાલુ નિરાવલ જી હમજ તો સારો દે
બ્રહ્માનંદ તો પ્રાણી
હજી સમજ તો સારો
દે
ઓ હજી ભજત તો સારો દે
હજી સમજ તો સારો દે
હજી હમજ તો સારું કે કર ભજન માણસ ખરેખર ભગવાન માટે જીવતો થાય ધન માટે જીવે છે હા ઘણા વિષયના સુખ માટે જીવે છે એક સંત એમ કહેતા હતા જીવવા માટે ખાવું પણ ખાવા માટે ન જીવવું ખ્યાલ આવે છે તમને ભોજન માટે જીવવું ભોજન માટે નહીં ભોજન કરવું ભજન કરવા માટે કરવું રળવું ભગવાનને અર્થે વાપરવા માટે રળવું શ્વાસ લેવા સ્મરણ કરવા માટે લેવા હર આપણા જીવનની જે કાંઈ જરૂરિયાતો અંગત વસ્તુ બાબતે બધી ઈશ્વર સાથે લગાડો હર એક ચીજને ઈશ્વર સાથે લગાડો ભજન કરો નિષ્કુળાનંદ સ્વામીને ભક્તિ નિધિમાં ભજન કરાવવાનો આગ્રહ છે અને હવે સ્વામી એક વાત બહુ સરસ કરે છે સાંભળો
ભક્તિ માં પણ ભર્યા છે ભેદજી
ભક્તિ માં પણ ભર્યા છે ભેદજી
હે કરે છે જાન મન પામે છે ખેદજી
કરે છે જાન મન પામે છે
આપ પદમાં સ્વામી એ ક્રાંતિકારી શબ્દો લખ્યા છે. સ્વામી કહે છે ભક્તિમાં ભેદ છે, માણસ કરે છે, ભક્તિ કરે છે તોય મનમાં ખેદ રહે છે, સમજ્યો, અને હોય છે જન મન પામે છે ખેદ. ભજન કરે તો ખેદ હોય કોઈ દિવસ? દેખો ભજનમાં ખેદ ન હોય કોઈ દિવસ, પણ ભક્તિ ભેદવાળી હોય છે. જ્યાં ભક્તિમાં ભેદ ત્યાં ભજન કર્યા પછી માણસને થશે ખેદ, જરૂર ખેદ થશે. ભક્તિ કરે છે એકબીજાનો કરે છે ઉચ્છેદ, ભક્તિ કરે છે પણ એકા બીજીની એકા બીજા પાસા હોરે જ બહુ નિંદા કરે છે. મનમાં એમ માને છે મારું ભજન શ્રેષ્ઠ, ઓલ્યાનું ભજન સારું નથી, હું કરવું જોઈએ બરાબર. અને આવી રીતે એકા બીજીનો ઉચ્છેદ કરવો એમાં કોઈને વૈરાગ્ય નહીં. નિર્વેદ વિના ખેદ પામીન કરે છે ખેંચા તાણ, નંદે વંદે છે એક એક ને એ સહુ થાય છે હેરાન. કેટલા જોરદાર શબ્દ છે. નંદે વંદે છે એક એક ને એ સહુ થાય છે હેરાન. તમે કહેશો આ કઈ રીતે? આની પાછલી લીટીનું અનુસંધાન લ્યો. નવે પ્રકારે કરી નાથની ભક્તિ કયા છે ભેદ, એ નિષ્કામ થઈ કોઈ નર કરે તો સિદ્ધ પામે કોઈ ખેદ. સમજાવું. સ્વામી કે છે માણસ ભક્તિ કરે છે પણ ખેદ પામે છે. એનું કારણ મહારાજની ભક્તિના નવ પ્રકાર કહ્યા છે. જેને જે ભક્તિ ગમે તે ભક્તિ તે કરે, એમાં કોઈ વાંધો નથી. પણ નિષ્કામ થઈને કરે એ જ મહત્વની બાબત છે. બીજું, તમને જે ગમતી હોય ભક્તિ કરો, પણ બીજા જેને જે ગમતી હોય ભક્તિ કરે છે એનો તમને અભાવ શા માટે છે? અનુભવ હું કહું તમને. માનો મોટું મંદિર હોય, હાંજ પડે હજારો નરનારીઓ દર્શને આવતા હોય, હવની શ્રદ્ધા શક્તિ પ્રમાણે હવ ભક્તિ કરતા હોય, ક્યાંક બે ચાર જણા બેઠા બેઠા કથા કર્યા કરતા હોય ને, કોકને હુજે કોઈ કીર્તન ગાયા કરતા હોય ને, કોઈ પ્રદક્ષિણા ફેર્યા કરતા હોય ને, કોઈ દંડવટ કર્યા કરતા હોય ને, કોઈ એક બાજુ બેહીને વાંચ્યા કરતા હોય ને, કોઈ છે તો મંત્ર જાપ કરતા હોય, કોઈ ધ્યાન ધરતા હોય એક બાજુ બેસીને, કોઈ છે તો મહાપૂજા કર્યા કરતા હોય, આવું બધું જેને જે ગમતું હોય, જેને જેમાં આનંદ થતો હોય એ લોકો એ કામ કરે. પણ વાત એવી બને છે, બે પાંચ જણા બેઠા બેઠા વચનામૃત વાંચતા હોય, એક જણો આવીને દર્શન કરી ત્યાં બેસીને ભગવાન આગળ માળા ફેરવે, ત્યારે ઓલ્યા વચનામૃત વાંચતા હોય ને એ ઘાટ એમ કરે કે આ માળા લઈને બેસી ગયો, ત્યાં એમ સમજાવવાનું, એમ કલ્યાણ થવાનું, આમ કથા સમજવી પડે કથા, એ એમ વાત કરે. બીજો આવીને ઓલ્યો માળા ફેરવતો હોય એની પડખે બેહે માળા ફેરવવા, ઓલ્યો ધીમે રહીને ઓલ્યાના કાનમાં કે માળા ફેરવવાની મજા છે, ઓલા જોવાની કેટલાય વરીથી આમને ધફલી કૂટ્યા કરે છે, વચનાબંધ પાના પાડને ક્યાંય છે, એમ મોક્ષ થવાનું, જાણે એમ જ્ઞાની મોટી મોટી બની ગઈ ની વાતું કરે છે કે બેઠા બેઠા માળા એક ફેરવીશ, માળા ફેરવે તો હાસા, એ બે આમ વાત કરે, સમજ્યા? એક બે જણા હોય ને એક કોઈ ધ્યાનમાં બેઠા હોય એ કે આમ ચીજ જોડવું પડે ધ્યાનમાં, સમજ્યા? પલોઠી વાળીને કે મારા બેટાને ભી પડે એટલે આવું બીજું ચીજું કર્યા કરે કે હાસવાસ કે ત્યારે આવડાય છે ને માળા ફેરવતા કથા કરતા હોય, શું કે ખબર છે? આ મારા બેટા ધ્યાનમાં બેહીને દેખાવ કરે છે કે અમે સિદ્ધના દીકરા એમ, પણ અડધું તો બે જણા ઊંઘે જ કે છે, એ વળે એની આમ ટીકા કરે. ત્યાં વળે બીજો પ્રદક્ષિણા ફરતો હોય એ કે આ સમજતા નથી, પણ પ્રદક્ષિણાનું ફળ બહુ મોટું છે, હું મૂર્તિ જો આમ ધારીને આમ પ્રદક્ષિણા ફરી જોઈ ને આવડાને છે ને જરાય પગને કારહો દેવો નહીં, બેઠા બેઠા જાણે ધારી મારી દીધી એમ, પ્રદક્ષિણા ફરો થાશા કેવો. આવડા તઈને શું કે ખબર, આમ ત્યાં આમ આટા ઠોક્યા કરે, અમથો અમથો નંડેડી કરે, હેઠો બે ને ઘડીક વાતમાં સમજતો ને, એ આ વળી આમ વાત કરે. હવે આ બધા આમ વાત કરતા હોય ને તો એક જણો દંડવટ કરતો હોય, સમજ્યા? ઈવડો એ વિચાર કરે કે આ બધા કોઈને શરીરને ભી પડે એવું કરવું, આમ દંડવટ કરવા જોઈએ, આમ પરેશો વાળી દેવો જોઈએ, તો એ હાસુ કે છે, એટલે આમ બેઠા બેઠા થવું કરે. ત્યારે આવડા બીજા શું કે ખબર, તમે તારો લાંબો ટૂંકો છીયા કે તૂટી જાય તૂટી, એમ થતું હશે આ કરવું જોઈએ કે હવની રીતે હવ દે તારી હું દે, આમ કાપ્યા કરે, બોલો એકા બીજીને, આનું હું કરવું કહો. નિષ્કળાન સ્વામી કે છે, નવે પ્રકારે કરી નાથની ભક્તિના કયા છે ભેદ? ભક્તિ નવ પ્રકારની છે ભાઈ. ધ્યાન કરો, ભજન કરો, કથા કરો, દંડવટ કરો, પ્રદક્ષિણા કરો, માળા કરો ને તમને ફાવે, પણ બીજાની હું કામ હોર હોર કરો છો? એમાં જો કોઈ કીર્તન ચાલુ કરે ને તો એટલે બધા ખી જાય. બેન કે રે, મોટા મોટા લાંબા રાગડા તાણે છે, માહે બૈરા બેઠા ને સંભળાવવા બોલો છે ને, એટલું બસ બોલ્યો તો ઈ આમ કહેવાનું શું કરવું કાયા. નિષ્કળાન સ્વામી કે, એ નિષ્કામ થઈ કોઈ નર કરે, નિષ્કામ થઈને કરે, ભગવાનને યાદ કરીને કરે, ભગવાનને રાજી કરવા માટે કરે, તો બધી ભક્તિ છે. બોલો, બધી જ ભક્તિ છે. પછી મંદિરમાં બેઠો બેઠો પોંચ ફાડવાનું કામ કરતો હોય ને તોય એ ભક્તિ છે. આપણે નો ઘાટ કરવા બેહી ગયા પોંચ લઈને, અને પૈસા આમી જ નજર લાગે છે, પણ એ ક્યાંય એના બાફાના ઉઘરાવે છે. મંદિરમાં કોક થાળ કરે એની કોકને ફાડવી જ પડશે ને પાવતી. એટલે અમુક વાત બહુ સમજવા જેવી હોય છે, નથી માણસ સમજી શકતા. એકા બીજીની નિંદા કર્યા કરે છે, જેને જે ગમે ને એ હવ કર્યા કરે. માટે ધ્યાન દો, જે કઈ કરો છો નિષ્કામ થઈને કરો. નિષ્કામ થઈ કોઈ નર કરે તો સિદ્ધ પામે કોઈ ખેદ. ખેદ ન થાય, આનંદ થાય છે. ખેદ થાય છે એનું કારણ એ છે કે નિષ્કામ નથી એમ. હકીકત શું છે સ્વામી કહે ને, પણ અંતર ઊંડો ભાવ છે અને બહુ બળ દેખાડે છે બહાર. એ જાન થયું તે જાણતા નથી, પછી શું કહીએ વારંવાર. શું કહેવું, જેને અંતરમાં ભગવાન પ્રત્યે ખરેખરો રાગ ને આસક્તિ નથી, ભગવાનના જે ભક્તો છે ને એને નવરાય જ નથી બીજા હું કરે છે જોવાની. જેમ વિદેશના માણસો પોતપોતાના કાર્યમાં એટલા બધા રત હોય છે, પડખે વાળો શું કરે છે એની કોઈને જોવાની કે ટીકા કરવાની નવરાય જ નથી. જેમ ભારતીયો હાવ નવરા બેઠા આખા ગામનું ધ્યાન રાખ્યા કરે, હા એમ ન્યા નહીં. એમ ભગત જે સાચા છે એ તો મહારાજના ભજનમાં લીન હોય, ક્યાં લેવા દેવાય એને બીજા કોણે. અમુક તો મંદિરમાં બેઠા ગીણ્યા કરે, આવડો આવ્યો ને એને આમ દંડવટ કર્યા ને એને બે કર્યા ને આજ પ્રદિષણા ન ફેર્યો, આજ કેમ હપ ભાગ્યો, એ ન ભજન કરે. લ્યો બોલો, ઘણા તો મંદિરમાં ભજન કરતા હોય એને એ ખબર હોય કોણ દર્શને આવી ગઈ એમ, ત્યાં સુધીનો હિસાબ હોય. બોલો શું એને કેવું કહો, આ કઈ રીતની ભક્તિ, સમજાતું નથી કઈ. માટે ભક્તિ કરો હરખી વ્યવસ્થિત, એક જગ્યાએ એવી બિના બનેલી. ગામને પાદરે આમ હશે કોઈ દરગાહ ને કોઈ માણસ નમાજ પઢવા ગયેલો, તો એ પોતાની રીતે આમ વાંકો વળી નમન કરીને નમાજ પઢતો હતો. એ અરસામાં કોઈ પ્રેમી માણસ ત્યાં આવેલો ને સામે એમના હેતવાળી સ્ત્રી. હવે એને જોઈ અને આને મળવા જવાની ઈચ્છા થઈ, એટલે એકદમ તે સ્ત્રીને મળવા માટે આ ભાઈ દોડ્યો. એમાં વચ્ચે ઓલ્યો નમાજ પઢે છે એના ઉપર પગ દઈને હાલ્યો ગયો, આને કોઈ ખબર નહીં. એ તો ન્યા જઈને એને મળી અને પછી પાછો વાયો, ત્યારે ઓલો નમાજ પઢનારો હતો ને ખીજાણો, કેવો છો તું કે આ, કે કેમ ભાઈ તને શું થયું, શું ભલામણા જોઈને હાલતો હતો, કા મારી ઉપર પગ દિન ગયો, કે એટલી ભાન નથી તને, ધ્યાન ક્યાં રાખે છે કે. આ કે ભાઈ મારું ધ્યાન તો એમાં હતું, પણ મેં તારા માથે પગ દીધો એની તને ખબર રહી તો તારું ધ્યાન ક્યાં હતું, કે તું ખરેખર જો બંદગી જ કરતો હો તો તને ખબર ન રહેવી જોઈએ કોણ વી ગયો અહીંથી એમ. એ કે તને ખબર રહી અને મને ખબર ન રહી એટલે મારી બંદગી સાચી છે ને તારી ખોટી છે. બોલો કેવું પડે ને, બોલો આને ખરેખર આને ખબર રહી ને એને ન રહી કહો. ભગવાનના ભક્તને ફુરસદ નથી, એને નથી ખબર રહેતી કોણ જ્ઞાન કોણ એવા, એટલો ભજનમાં એ લીન થઈ જતો હોય છે. ભક્તિના આવા લક્ષણો છે ભગવાનને વિશે પ્રેમ વાળાને તો આમ મજા જ આવી જાય ભજનમાં, પછી એને ખબર નથી હોતી. અને બાહ્ય દ્રષ્ટિ વાળા ખટપટિયા સ્વભાવ વાળા હોતેરા ખોળીને કાઢવા વાળા ઝીણું મોટું જોયા વાળા, અમુક મંદિરમાં અમે રહેતા હોય ને તો દર્શને આવે ને અમુક અમુક આવીને રહોડામાં ડોકાય, પછી નાકે બે ત્રણ વાર હવા લઈને એમ કે આ શેરો કર્યો લાગે સ્વામી, આમ વાત કરે બોલો. હારો હારો હા ભાઈ હા એમ પાછા કહો, હા ક્યારે થાળ ધરાવવાનો છો ભાઈ, હજી વાર છે. હા ઠીક ઠીક, વહેલો નથી થાય એવું લે આલે, એને જવું હોય ને એટલે થોડો ઘણો પ્રસાદમાં ઠીક છે. અને પ્રસાદનું મહાત્મ્ય છે એ સારું છે, પણ કહેવાનું શું, જેનું મન ભજનમાં ડૂબ્યું એની વાત જુદી હોય છે. પણ આને તો અંતર ઊંડો અભાવ છે ભજનનો, અને બહુ બળ દેખાડે છે બાર બાર બળ દેખાડે, બળ એમ દેખાડે છે મારી ભક્તિ સાચી છે, હું કથા કરું છું એ બરાબર છે, આવડા બેઠા માળા ફેરવે એ બરાબર, પોતાની ભક્તિનું બળ દેખાડે, હા માળા ફેરવનારા માળાનું બળ દેખાડે, હકીકતમાં અંતરમાં ઊંડો બધા ભજનનો અભાવ છે. હવ હવનું હારું દેખાડવાની કોશિશમાં છે, બાકી ભગવાનના સ્વરૂપમાં કોઈ ડૂબ્યો નથી. પરે બ્રહ્મણી કોફી ને લગ્ન, પરબ્રહ્મમાં કોઈ છોઠ્યો નહીં કે છે, બીજું ચીજું બધું થયું, આ ન થયું, મુશ્કેલી વાળું. જ્યાં થયું તે જાણતા નથી, નુકસાની થઈ ગઈ એની ખબર જ નથી કે છે. જેમ લેખક કર્મ લેખ આવે તે લય લેખ લીટો કરે, એ હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી હવે શું સરે. લેખણ લઈ લીઠો કરે, સરસ મજાનો દસ્તાવેજ હોય પછી એના ઉપર ચોકડી મારી દે હમાઈની, હતું ઘણું હારું પણ બગડી ગયું કે છે. એમ એને ભક્તિ કરી હતી ભલી, તેમાં ભેળવો ભાગ ભૂંડાઈ નો, ખીર બગડી ખારું લૂણ પડ્યું, અને ટળ્યો ઉમેદ હેના ઉપાય નો. એને ભક્તિ તો બહુ હારી કરી હતી, એની કઈ ના નથી, પણ ભગવાનના ભક્તનો અભાવ લીધો, ભક્તિના અંગનો અભાવ લીધો, અને વળી પોતામાં શ્રેષ્ઠ પણ માન્યું, હા બીજાને ગૌણ માન્યા. દુનિયામાં મોટી ઉપાધિ, બીજાને આપણે ગૌણ માની લઈએ છીએ ને એટલે આપણા જેવો કોઈ ગૌણ નથી, આ સમજી રાખવું. આપણે બીજાને સાથી હલકાને ગૌણ માની લઈએ છીએ સમજ્યા વગર. ઘણા ઘણા તો હરિભગત એવા છે, અને ઘણા ઘણા સાધુ એવા છે, એના મનમાં એક વાત એવી થઈ ગઈ છે કે મારા જેવો કોઈ નહીં એમ. બોલો શું કેવું, તમે ગણાવો બોલ્યા તો કહીએ હારા, પણ તોય આપણી યારે ન આવે આપણી વાત, તો કે આપણી વાત હંધાઈ કરતા ઊંચી નથી, માણસને નીચું રહેવાતું કહો, હોય ન હોય હોવને ઈચ્છા છે ઊંચું, ગમે એમ કરીને નિજ વાતને ઊંચી રાખવી છે, આવી માણસને સહજ તૈયાર ટેવ છે. હલકું નથી વર્તાતું, હલકું હોય તોય નથી વર્તાતું, પછી બીજી ક્યાં વાત. અને ખરેખર ભક્તિ કરતા કરતા બીજાના અભાવ આવવા માંડે, હા બીજાની બધી ખોટો આપણી આંખી ખોળવા માંડે, આપણને આપણી ભક્તિનું જ અંગ સારું લાગવા માંડે, આપણે કરતા હોય એ જ બરાબર છે ને બીજા કરે છે એ ઠીક છે બરાબર છે, પણ તેમ તેમ છે પણ બરાબર નહીં એમ, ઘણાને હાવ ચોખ્ખું બરાબર નથી એમ ન કહી શકાતું હોય ને તેમ કે આમ બધું બરાબર છે પણ તોય છે ને આમ તો બરાબર નહીં ને, સમજાય તમને, એમ કરી નહી મૂળ ખોટ કાઢે કરા, પણ સારું છે એમ તો બોલી ન હકે, ન બોલી હકે, આવી તકલીફો હોય છે. માટે સ્વામી એમ કહે છે, તેમ ભક્તિ કરતા ભગવાનની, બહુ જોરદાર શબ્દ છે, તેમ ભક્તિ કરતા ભગવાનની આવી અહમ માતની આડ, ભક્તિ કરા ભગવાન. દીધું એ લો સરસ પંક્તિ લખી છે. ભક્તિ કરતા કરતા અહમ મમત્વની આડ આવી ગઈ તો ભગવાન પાસે પહોંચતા લોઢાનું કમાડાડું દેવાઈ ગયું. સ્વામી ચાર સનકાદિકોમાં એક સનકાદિકે કથા બહુ હારી કરી તો બાકીના ત્રણ જણા મારવા ઉભા થયા. એ કે તું વધારે કથા હારી કરે તો તારું માન વધી જાય છે, અમે હવે બંધ થઈ જાય છે, કઈ કરતો નહીં કથા બધા. મારી શું કહેવું, બોલો હું કરવાનું? આ બીમારી જાતી જ નથી. ક્યાંથી કોણ જણ આવી જાય છે ખબર નહીં. ભક્તિ કરતા કરતા આવી જાય. ભક્તિ ન કરતા હોય એમાં હોય એ તો સમજ્યા, પણ ભજન રત રહેનારા માણસોમાં યાગરી જાય. શું કમાલ છે ભગવાનની માયાની, કેટલી પ્રબળતા છે. આવી જાય છે ઈર્ષા, માન, અહમ, મમતા, આ બધું ગરી જાય છે. એ છોડવામાં મુશ્કેલ છે. જેને ભજનનો હિસાબ હોય, જેનું અંતર હરપલ તપાસ કરતું હોય કે હું શું કરું છું, શું કરવાનું હોય, શું થાય છે, કરવાનું થાય છે કે બીજે પાટે જવાય, તો ઓલી થોડો ઘણો હિસાબ રહે. નહીતર તો પક્ષપાતે કરીને, અહમ મમત્વે કરીને, ઈર્ષાએ કરીને ભજન તો બધું એક બાજુ રહે, ન કરવાના બધા એ કામ ઝીણા ઝીણે હલ્યા જ કરતા હોય. હા, હલ્યા જ કરતા હોય. નિર્મમત થઈ નાથની ભક્તિ કરો ભલી ભાવ, નિર્મમત થઈને કરો ભજન. સૌને ભગવાન પાસે જવું છે. હા, બધાને જવું છે, બધાને મુક્ત થવું છે. બધા યથાશક્તિ પ્રયાસ કરે છે. સૌ કોઈને પ્રેમ આપો, સૌ કોઈને પ્રત્યે આદર ભાવ સેવો. ઠીક છે, કોઈ આપણા જેટલું ન કરી શકતા હોય તો એને મહારાજ કહે છે કે ગુણે કરીને નાનો હોય એને વિશે શિષ્ય ભાવ રાખીને એનું બહુ પ્રકારે હિત થાય એમ કરવું. પોતાને ગુણે કરીને સમાન વયનો હોય એની સાથે ભગવાન કહે છે સુહૃદ ભાવ રાખવો, અને પોતાના કરતા ગુણે કરીને જે શ્રેષ્ઠ પુરુષ હોય તેમને વિશે ગુરુ બુદ્ધિ રાખીને એમને બહુ પ્રકારે માનવા. આવી તો મહારાજે વ્યવસ્થા બાંધી છે. પણ આ તો પોતાથી ગુણે કરીને શ્રેષ્ઠ હોય એની સાથે ઈર્ષા કરે, બાળ્યો હવે શું થઈ ગયું એમાં, અને પોતાથી ગુણે કરીને નાના હોય એની અરે ઘૃણા સેવાય, એને ક્યાં કઈ વેદ છે, એ તો એકાદશી દી ફરાળ કરે છે. થોડોક તો ગુણી લ્યો, હે, ફરાળ કરીને એકાદશી કરે છે એ બચારો એટલો સારો, માંદો હશે, એસિડિટી હશે, કઈક તકલીફ હશે એમ માનીને પણ ગુણગ્રાહી બનો, અભાવ ન રાખો. અભાવની ઉપાધિ છે નિરાશી. વાલા નારાયણને સિદ્ધ બાંધો છો જ્યાં ત્યાં દાવ. ભગવાનને નિરાશી વાલા છે, દાવ વગેરેના વાલા છે, મમત્વ અહમ વગેરેના ભક્તો વાલા છે, પેચ પાખંડ વિનાના ભક્તો વાલા છે. પેચ પાખંડ કરી ભગવાનના ભક્તોને સંતોને છેતરી જાણે કે અમે ભક્તિ કમાઈ લઈએ, આમાં એવું નથી થતું. હો, આ કઈ ધન કમાવા એમ ભક્તિ નથી કમાવાતી, આ કઈ એવી વાત થોડી છે. આ તો ભગવાનમાં ભાવ વધારવાની વાત છે, ભગવાનને ભગવાનના ભક્તના હેતને દિલને જીતવાની વાત છે. એ છળ કપટને દગો કરે તો શું ભગવાનના સંતોના દિલ જીતી શકાય છે? એમ થોડા જીતી શકાશે. કદાચ નહીં ને આપણું કાર્ય મોટું શોભી ઉઠશે, આપણે મોટો જગન કે મોટો ઉત્સવ કે મોટું આયોજન કાંઈક કરી નાખશું તો લોકો વાહ વાહ કરશે, પણ ભક્તના દિલ થોડા આપણા હાથમાં આવશે, એ થોડા આપણા ઉપર પ્રેમથી પ્રસન્ન થશે. કારણ કે આપણે દગાઉ રમ્યા છીએ, આપણે કપટ કર્યું છે, આપણે ખેલ કર્યો છે, એ અશક્ય છે. માટે ભગવાનના ભક્ત રાજી થાય એમ કરવું, નિર્મમત રહેવું. મમતા છોડી, માણસને બહુ મમતા સડી જાય છે, ખબર નહીં ક્યાંથી આવી જતી. ભક્તિ કરતા કરતા કેટલી, હા, દેશ મમતા, સંસ્થા મમતા, મંદિર મમતા, શિષ્ય મમતા, બોલો ધન મમતા, અમુક પક્ષની મમતા, હજારો પ્રકારની મમતા આવે છે. ક્યાંથી આવતી હોય શીખભાઈ? મહારાજે બે દેશ કર્યા છે, લક્ષ્મીનારાયણ અને નરનારાયણ. હવે આમાં મમતા, અમારામાં એક ડ્રાઈવર રહ્યા તો એવું સાંભળવા મળ્યું કે એને અમુક જણા એમ કીધું કે તું અમદાવાદ દેશનો છો તો વડતાલ દેશમાં જઈને ન્યા હુકમ ડ્રાઈવર રહ્યો, કે હા કે એમાં હું વાંધો તો કે આપણે અમદાવાદ દેશના અમદાવાદ દેશમાં જ રહેવું જોઈએ, ત્યાં હું કમ ગયો? લ્યો આવો ક્યાં કાયદો છે? બોલ્યો કે ભાઈ હવે હું ત્યાં જઈને રહ્યો, સંતો હારા છે તો મને એમ થયું ગાડી હેંકીને સેવા કરીએ. ત્યારે બીજો પોઈન્ટ મૂક્યો કે વારો હારું ઠીક છે, પણ જુઓ તમારે એમાં બહુ નુકસાની છે. કે કેમ? કે તમે પૂરો પગાર લેશો તો તમે મંદિરનું ખાધું ગણાય છે, અને જો પગાર ઓછો લેશો તો તમારા બૈરા છોકરાનું પૂરું નહીં થાય, માટે તમે છે ને ત્યાંથી નીકળી જાઓ અને અહીં આપણી ભેગા આવી જાઓ કે છે. પછી ઓલે હરિભગતે મને વાત કરી, મને કે આમ કીધું, પૂરો પગાર લેશો તો મંદિરનું ખાધું ગણાય છે, અને પગાર ઓછો લેશો તો બૈરા છોકરાનું પૂરું નહીં થાય, માટે અહીં આવતા રહ્યો. મેં કીધું એ હું પગાર દેવાના છે? તો કે એ કઈ ખપી નથી. મેં કીધું ન્યાય પૂરો લેશો તો મંદિરનું ખાધું ગણાય છે, ઓછો લેશો તો બૈરા છોકરાનું પૂરું નહીં થાય. તેનું તકે એનો દેશ કરો ને એટલે તો કઈ દોષ નહીં. તો કે એ તો એમ હશે, એ માનતા છે, આ મમત્વ નથી નીકળતું કહો. માટે ભગવાનના ભક્તો નિર્મમત થઈને ભજન કરો. ભગવાન એક છે, ભજન રીતિ એક છે, નિયમ એક છે, કરણ ભજન. શું કામ ભેદ રાખવા જોઈએ? શા માટે? વિશાળતા અનુભવો, આનંદથી એકબીજાનો મહિમા સમજો. ક્યાંથી ભગવાનના ભગતના દર્શન, ક્યાંથી એમની વાણી, ક્યાંથી આ બધું? એવું કઈ કામ દિવ્યતા થોડી હૃદયમાં લાવો. સકામ ભક્તિ સૌ કરે છે, નથી કરતા નિષ્કામ કોઈ, તેમાં નવનીત નથી નિસરતું નિત્ય વલ્લવતા તોય. સકામ ભક્તિ ઉપર સ્વામીએ બહુ બહુ ઘા માર્યા છે. અને ઘોઘે જઈ કોઈ ઘેર આવ્યો કરી આવ્યો નહીં કોઈ કામ, નિષ્કુળાનંદ એવી ભક્તિ નવ કરવી નરને વામ. ગોગેજી એવો એવી વાત કહેવાય છે કે ઘોઘે કોક જણાના લગ્ન થયેલા, પછી એ બાઈને તેડવા જવાનું હતું, સમજ્યા? તે ઘરમાં નરનારી ચર્ચા કરે કે કોણ તેડવા જશે, એવી તો એ વાત થતી છે. એમાં એક ભાઈ હશે, એ બાયર હુતેલા, એ બાઈના દેર થતા છે. હા, એને એવી વાત સાંભળી કે ઘોઘે જવાનું છે, કોણ જશે? કે એમ એના બાન બાપુ વાતું કરે, ઘોઘે જવું છે તો કોણ જશે? તો આના મનમાં એમ થયું કે મારા બાપુને બા ચિંતા કરે છે, ઘોઘે કોણ જશે? તો કાંઈ નહીં, હું જઈ આવું. એ વળી સવારમાં વહેલો ઉઠી અને ગયો, એ ઘોઘે જઈને પાછો આવ્યો. પછી સવારમાં પછી ચર્ચા થઈ તો પેલા કે ભાઈ ઘોઘે જવાનું છે, કોણ જશે? તા હીરકો કે હું જીવો ને? તો કે હું જીવો? તો કે જીવો ઠેઠ. કેમ? તો કે તમે નતા સાંજે વાત કરતા કે ઘોઘે કોણ જશે, મને એમ થયું ચિંતા છે, તું જીવો, તું જીવો. કે ઘોઘે જીવો અને કરી આવ્યો નહીં કોઈ કામ, નિષ્કુળાનંદ કે એવી ભક્તિ નવ કરવી નરને વામ. આ હીરકા જેવી ભક્તિ ન કરવી, ઘોઘે જીવવા જેવી. એમાંથી કાંઈ ન નીકળે, શું કામ થયું કહો? માટે ભક્તિ તો એવી કરવી જેમાંથી કાંઈક કમાણી થાય, જેમાંથી કલ્યાણ નીકળે. પછી એવી ભક્તિ કરતા કરતા લોકલાજ રહો કે લોકલાજ જાઓ. સ્વામી કહે છે, ભક્તિ કરવી તે કલ્યાણ કાજ જે ભક્તિ કરો કલ્યાણ માટે. અને કલ્યાણ માટે ભક્તિ કરતા કરતા કદાચ લોકલાજ રહ્યો કે જાઓ. મહત્વ આપણે લોકલાજ ઉપર નથી, તો મહત્વ ભગવાન ને ભગવાનના ભક્ત નો રાજીપો છે કે નહીં? આ છે તાન, એક ઉરમાં રાજી કરવા મહારાજ, એક જ તાન હૃદયમાં ભગવાનને રાજી કરવાનું. કોઈ પણ પ્રકારે જો આવી જાય ને તો બહુ સારું થાય. આ નથી માણસને આવતું, ઘણું ઘણું કહીએ છીએ કે એક તાની થાવ, એક તાન, એક સિદ્ધાંત, એક જ ધ્યેય ભગવાનને રાજી કરવા. ખરેખર આ આંટી પાડ્યા વગર છૂટક્યો નથી. આજ પાડીએ કે લાખ વર્ષ પછી પાડીએ, આંટી પાડી જ દેવી. આજથી જ ઠરાવ કરી નાખો બધા કે ભગવાનને રાજી કરવા માટે ખપી જાવું, મરી જાવું, લોક લાજ વિનાના થવું, ચાય સો થઈ જાય ઈશ્વરને રાજી કરવામાં. ભગવાનને રાજી કરવા ઓર ક્યાં કોઈ કામ, આવો ઠરાવ કરો. તેમ તન મન થાવો સુખ ત્યાગ, ને ભગવાનને રાજી કરવામાં તન મન સુખ નો ત્યાગ થઈ જતો હોય તો ભલે થઈ જાય, નથી જરૂર. યાની જરૂર કેવળ ભગવાનને રાજી કરવા માટેની જ છે. આવી ખુમારી આવી જાય તો ભારે કામ થઈ જાય. શુદ્ધ ભાવે કરીને તન મનનું સુખ ત્યજીને ભક્તિ કરે, સમ વિષમમાં વળી ભક્તિ હરખી રહે, માન અપમાનમાં પણ એક મતી રહે તો જાણે ભક્તિ થઈ ગઈ. કોક વખાણ કરે તો ફૂલ ન ચડે, કોક નિંદા કરે તો મોઢું કરમાઈ ન જાય, બે વાતનો અંતરમાં હર્ષ શોક ન થાય તો સમજી લઈએ ભક્તિ થાય. હા તો કોક વખાણે તો સારું લાગે, ને કોક નિંદા કરે તો હાવ કરમાઈ જવાય. હા આ તકલીફ કોને કહેવા જાવી? વખાણ તારે કેવું સારું લાગે? ઘણી વખત આપણે કઈ સાંભળવા ગયા હોય ને આખું પ્રવચન યાદ ન રહે, પણ પ્રવચનમાં ફક્ત આપણા વખાણના બે શબ્દ કહેવામાં આવ્યા હોય એ આપણને બહુ યાદ રહે. બોલો, પૂછો શું પ્રવચન થયું? તો પ્રવચનમાં એમ થયું ધન છે ફલાણા ભાઈ ને એમ કીધું, પોતાનું બીજાનું ન રહે પછી. અને આખા પ્રવચનમાં ઘણી જ્ઞાનની, વૈરાગ્યની, ભક્તિની વાતો આવી હોય પણ એ જેવી કેચઅપ ન થાય એવા પોતાના વખાણના એક બે શબ્દ આવે એવા કેચઅપ થઈ જાય મગજમાં. બીજી વાત એવી કેચઅપ ન થાય, ચોટે જ નહીં, પકડાય જ નહીં, આંખ પકડાઈ જાય. પ્રશંસા સુણી નવો પોર છે, પ્રશંસા સાંભળે ને તેમ પોરહો સડી જાય કે વાહ ભાઈ વાહ, કામ થઈ ગયું આપણું. જેને વખાણ નથી ગમતા ત્યાં ભક્તિ વાસ કરે છે. નિંદા સુણી નવ મુજાય, નિંદા સાંભળે તો મુજાઈ જાય. અરે મોટા મોટા ભક્તમાં મુશ્કેલી, મોટા મોટા ભક્તમાં મુશ્કેલી, અમુક અમુક મહાપુરુષોમાં મુશ્કેલી. હા જરાક નિંદા સાંભળે એટલે આવો તકલીફ થઈ જાય પછી, પછી નો માળા ફેરે, નો ખાવું ભાવે, નહીં કાંઈ ચિંતા થઈ જાય ને હું થયું, મારી નિંદા છે. નિંદા તો સ્વામિનારાયણ ભગવાનની થતી, અને હજી એ કરનારા કરે છે. નિંદા અને પ્રશંસા છે, ક્યાં લેના દેના, કરો ભજન. હા કોઈ સારા કહે, કોઈ નઠારા કહે, જેને ગમે એવા કે ભજન કરો. આપણે તો ભગવાન અરે લેવા દેવા છે. અગ્ન નિંદા ભયા ન્યાય ત્યાજ્યમ શ્રીકૃષ્ણ સેવનમ. જગતના અજ્ઞાની માણસો કદાચ કંઈક બોલે, શું આપણે, આપણે શું એને ઠીક પડે એવા કે, એથી કરી શું થઈ ગયું? શું કામ મુજાવવું જોઈએ? જરૂર શી છે? એક ધ્યાન દો, આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કરીએ છીએ કે આપણા ભોગ વિલાસ માટે કરીએ છીએ? આટલું આપણે જોઈ લેવું. જો ભગવાનને રાજી કરવા માટે જ આપણો પ્રયાસ દાખલો મહેનત હોય તો પછી બીવાની કોઈ જરૂર નથી. માંડો ઝીકવા, જે પરિણામ આવવું હોય એ ભગવાનને દેવાનું છે. આ જગતના માણસો કોઈ નિંદા કરે એથી આપણું કઈ જવાનું નથી, અને નહીં કદાચ કોઈ વખાણ કરે તે કઈ એમાંથી આપણે કઈ મળી જવાનું નથી. એ રાજી કુરાજી થાય એમાંથી હું જવાનું, શું આવવાનું છે? ભગવાન રાજી જોઈએ, આ મુદ્દાની વાત છે. ઉભય વાતનો અંતરે હર્ષ શોક ન થાય, કાંઈ હર્ષ ને શોક જ નહીં. ભલે ને લોકો નિંદા કરે, કરે માણસો નિંદા. અમારે ગોપાળામાં અમુક અમુક ભક્તો મંદિરમાં વધુ સેવા કરવા આવે એટલે બીજા બધા બજારે બેઠા હોય ને એમ કે આળા આવ નવરાશ, આવ નવરાશ લ્યો દોડ્યા જાય. ભાઈ એને ન કરવી સેવા, ન આવવું, પણ ઓલે જાય ને એ જોઈને પેટ દુખાવો થાય, નિંદા કર્યા કરે. અને પછી વાંકું બોલે, ક્યાંનું ક્યાંય બોલે, આવું છે. એથી કરીને શું થઈ ગયું? કહો, બોલવા દે, કરો ભજન. સ્વામી કહે છે, જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સગળું ગામ. નટ વાહડે ચડ્યો હોય ને એનું આખું ગામ જોવા આવે. જેમ નટ ચડે વળી વાંસડે જોવા મળે સગલું ગામ, પણ નટ ન જુએ કોઈને. અરે જો જુએ તો બગડે કામ. નટ બરોબર વાહડે ચડ્યો હોય ઠેઠ, એને આખું ગામ જોવા માટે આવ્યું હોય, એક નજરે આખા ગામની નજર નટ ઉપર હોય, પણ નટ કોઈને જોવા ન જાય. જો આડુંડું જોવા જાય, મને કોણ કોણ જોવે છે કેમ છે, પડે હેઠો થતો. નટ ન જુએ કોઈને, અને જો જુએ તો બગડે કામ. તેમ ભક્તિ કરતા ભક્તને, બહુ જોરદાર સિદ્ધાંત કયો, તેમ ભક્તિ કરતા ભક્તને નવ જોવા દોષ અદોષ. એમ ભજન રસ્તે જે ચડ્યો છે ને, એને દોષ અદેશ ન જોવા, હલકું ન સાંભળો. બહુ સમજવા જેવી બાબત છે. અરે ગુણ અવગુણ કેના ગોતતા, અતિ થાય અપસોસ. બીજાના ગુણ અને અવગુણ ખોળાખોળ કરવામાં પોતાને જ નુકસાની છે. પારક્યું લક્ષ્ય જોવામાં પોતાનું લક્ષ્ય ચૂકી જવાય છે. ખરેખર આ સિદ્ધાંત ભક્તિ માર્ગે ગયેલા હોય ને, એને કોઈ દિવસ હલકું જોવું નહીં, હલકું સાંભળવું નહીં, ખાસ ધ્યાન દેવું. કાંઈક બન્યું હોય ને તોય ન સાંભળવું, શું કહેવું. કાંઈક હલકું બન્યું હોય ના ચર્ચા કરો, એની ગોટો વાળીને મૂકી દો. કારણ કે એની જેમ જેમ ચર્ચા કરશો ને, એમ તમારા અંતરમાં કામ, ક્રોધ, લોભ, ઉદ્વેગ, વેર, આ બીજી ત્રીજી વૃત્તિઓના કેટલાય ફાફડા ફાટશે. એમાં ભગવાન ભજન તમારે વિસરાઈ જશે, ખોરવાઈ જશે. એમાં તમને ભગવાનમાં પ્રેમ વધશે નહીં. આવી રીતે ભગવાનના ભક્ત ખરેખર સમજે. વળી આ લોકની જે આબરૂ, રહો કે જાઓ જરૂર, ભક્તિને મૂકવી ભગવાનની, તે જાણો ભક્ત ભરપૂર. રહો કે જાઓ આબરૂ, આબરૂ નહીં, આમાં બહુ હોરી નાખી સમજ્યા. કારણ કે આબરૂ છે ને, અમુક આબરૂ ઈશ્વર ભજન કરવામાં બહુ નડે છે, બહુ નડે. અમે એક ગામમાં જોળી માગવા જવાના હતા, તમારી કોઈ હારે કોઈ હાલે નહીં હરિભગત. કીધું કેમ તા, કે અમે તમારી યારે ન હાલી, પણ વાંધો હું તા, કે અમને લોકો ટીકા કરે અમારી. માંડ કરીને એક જણાને ગોત્યો, દિલીપ કરીને છોકરો હતો, ભાઈ હાલ ને હારે. પછી ગયા ગામમાં જોળી માગવા, તે બે ચાર ઘરે માગ્યા હતા. પાદર આવ્યું તો પાદરે જોળી માગવા જતા, એમાં કોઈક સ્ત્રી નીકળી હતી, એને રાડી પાડીને બોલે, આ દિલપા અહીં આવી કે છે, ચેમ સાધુ હારે રખડે, ઘર ભેગો થા, સાધુ થઈ જવાનો છો. બોલ્યો, તરત હાલતો જ થયો, સ્વામીને પૂછવાય ન રહ્યો હું જાઉં છું, હું જ છું. કીધું એક હતો એ ગયો. બહુ નડે આબરૂ. માટે કે છે કે આબરૂ રહો કે જાઓ, ભજન કરો. આબરૂ મહત્વની બાબત નથી. ગોપીએ લોકલાજ મેલી દીધી, ભગવાને વાંસળી વગાડી, તો અડધી રાતે પરિણાપતિને પડ્યા મેલીને પ્રભુ પાસે ગાઈ, તો એમ કહેવાનું કે એ મુક્ત દશાને પામી ગઈ. આબરૂ રાખીને બેહી રહી હોત તો કલ્યાણ કેમ થાત. આબરૂ તો અમુક વખતે નડે, એક બાજુ જવા દેવી પડે, ઠીક પડે ત્યાં જાય. ભજન કરવું. ઘણા મોટા માણસ હોય, એની આબરૂ બહુ વધારે હોય, એટલે કંઈક સેવાનું કામ થતું હોય તો એનાથી વાંકવું ન વળીએ કાંઈ, એનાથી તગારું પાવડો પકડી ન હોય. કેમ તો કે આબરૂ જાય, અમારેથી એ ન થાય. બોલો, ભગવાનના મંદિરમાં પાવડું તગારો પકડવો હોય તો આબરૂ જાય, પછી પોતાને દેહની ક્રિયા કરવાની હોય ત્યારે કોક કરી જાય, આબરૂ ન જાય કે વાંધો નહીં. તો આપણે એવું કંઈક પેક કરી દઈએ, કોઈ ભાળે નહીં માલકર પાવડો ને તગારું લેતો, તો આબરૂ રે, મહિમા નહીં. એને શું કહેવું, કહો. ઘણી વખત તો માણસ છે ને, ભગવાનના કીર્તન ગાવા હોય, ધૂન કરવી હોય, કથા કરવી હોય, મંદિરમાં સેવા કરવી હોય, સાધુ હારે જવું હોય, ફરવું હોય, તો કે આબરૂ જાય. અને અમુક અમુક કામ તો એવા કરતા હોય ને, તે આબરૂ રહેતી હશે. વળી આ લોકની જે આબરૂ, રહો કે જાવો જરૂર, એ ભક્તિ ન કરવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપૂર. આનું નામ ભગત. જેને રીઝવવા છે રાજને, જોરદાર શબ્દ, જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક. જેને ભગવાન રાજી કરવા છે, નથી લોકોને રાજી કરવા. ઠીક પડે એવા કે નહીં, એની ક્યાં પરવા છે, અહીં તો ભગવાનને અર્થે ખપી જવાની વાત છે, ભગવાનના થઈને જિંદગી ઘસી મારવાની વાત છે. તમને ગમે ન ગમે, અમારા ભગવાનને ગમે છે કે નહીં, અમે ભગવાનને વેર્યા છીએ, તમને નહીં. હા, તમારે કહેવાય હોય કોણ, અમારે ક્યાં વાંધો છે. એ જેને રીઝવવા છે રાજને નથી રીઝવવા વળી લોક, એ જોઈ જય પરાજય જગ તમામ, સિદ્ધ કરે ઉરે કોઈ શોક. શા માટે શોક કરવો જોઈએ, જય પરાજય હલવા દે, હલતું હોય. ભક્તિ કરતા કેને ભાવે ન ભાવે, નિષ્કવાન સ્વામીની કલમ કેટલું લખ્યા કરે છે જો તો ખરા, કેટલું સરસ સરસ લખે છે. ભક્તિ કરતા કેને ભાવે ન ભાવે, ને આવે કોઈને ગુણ અવગુણ, કોઈને ગુણ આવે ને કોઈને અવગુણ આવે. એ જેની નજર પહોંચી છે પરાથી પાર, તેને અધિક ન્યૂન કહો કોણ, કોણ એને અધિક ન્યૂન. સુખદેવજી જયારે હસ્તિનાપુરમાં પ્રવેશ્યા પરીક્ષિતને કથા સાંભળાવવા, ત્યારે લોકોએ બહુ હેરાન કર્યા હતા. માથે ગોબર ઠોબર નાખ્યું, ગાયું જીજી ગમે તેમ કર્યું, પણ સુખદેવજીના મનમાં કાંઈ નહીં. એ તો ગયા જૈન પરીક્ષિતનું 7 દિવસમાં કલ્યાણ કર્યું, ત્યારે લોકોને સમજાણો. એટલે આપણે જેને બહુ હેરાન કર્યા, જેનું વાંકું બોલ્યા, એ તો બહુ મહાન નીકળ્યા. નરસિંહ મહેતાને લોકોએ હેરાન હેરાન કહીને કે કેટલું વાંકું બોલે, આમ છે ને તેમ છે ને, ભજન કરવા ગયા આવા છે ને તેવા છે ને, ભગતડો છે ને, દંભી છે ને, પાખંડી છે ને, કઈ રડતો નથી ને, બૈરા છોકરા ભૂખે માર્યા ને, કેટલું બોલ્યા લોકો. પણ જયારે જેલમાં પૂર્યા અને જયારે હાર ઉડતો ઉડતો આવીને ગળામાં પડ્યો અને દેવના કમાડે એની મેળે ઉઘડી ગયા, ત્યારે હવને એમ થયો કે હાલે આપણે બહુ નિંદા કરી, બહુ ખોટું કર્યું કે છે. પણ એ પછી બોલો, માટે ભજન કરવું ભલે નિંદા કરે લોકો. રાણાએ મીરાને હેરાન કરવામાં બાકી ક્યાં મૂક્યું હતું, કૌરવોએ પાંડવોને હેરાન કરવામાં ક્યાં બાકી મૂક્યા. એમ આ જગતમાં આપણે કૌરવોનું ને રાણાનું ને એવા બધા પાત્ર લેવા હોય કોણ નાખે. પણ શા માટે, આપણે તો ભજનનું પાત્ર લઈ લો, કોઈ ભજન કરતા હોય એને નડવાનું પાત્ર હું કામ થવું. ભક્તિ કરો ને ભેગા બળી, આનંદની વાત છે. જેની ભક્તિ પક્વ છે એવા માણસ, જેની નજર ઈશ્વરમાં પહોંચી ગઈ, જે મોક્ષનું સ્વરૂપ સમજી ચૂક્યા છે, જે ભજનનું સ્વરૂપ સમજી ચૂક્યા છે, મહારાજની વિભૂતિ ઐશ્વર્ય ગુણ અને પ્રતાપ અને મહિમા જેને કંઈક દેખાઈ આવેલા છે, એને જગત શું કરવાનું હતું. જેની દ્રષ્ટિ પહોંચી પરાથી પર, તેને અધિક ન્યૂન છે જ નહીં, શું એને કાંઈ ન હોય. ઘણા લોકો એમ માનતા હોય કે આપણે બહુ એને હેરાન કરીએ, કે એને શું હોય, એને કશું જ મનમાં હોતું નથી, આવડા ખાલી હરખા એટલું જ. કહો સત્સંગી જીવનમાં કથામાં આવે, મહારાજ વન વિચરણમાં નીકળ્યા, તે ભગવાન સરજુ નદીને કિનારે ઉભા હતા, એમાં રાક્ષસ આવ્યો હવારમાં, ભગવાનને ધક્કો મારીને પાણી નાખે, ખુશ થઈ ગયો, મેં મારી નાખે એમ. ભગવાન તો તરતા તરતા નીકળ્યા, કાંઈ ન મર્યા, આવડવા રાજી થયો. એમ ભગવાનને, ભગવાનના ભક્તને તો કાંઈ થવાનું નથી, આવડા ખોટા ફૂલાઈને હરખા એટલું જ. અને છેવટ અપરમ પાર પસ્તાવાના છે. જેને આવડ્યું જલ તરવું, તેને ઊંડું છીસરું છે નહીં. બહુ સમજવા જેવી વાત, જેને જળ તરતા આવડ્યું એને ઊંડું હું, અરે ભાઈ એને છીસરું શું, આવડી ગયું તરતા એટલે પૂરું. મીન પંખી ને માર્ગમાં, મચ્છ અને પંખી ને માર્ગમાં, કહો આડું આવે કઈ, એને આડું શું આવે, માછલા ને પંખી ને એને કઈ આડું આવે નઈ. આપણે રસ્તે ગાડી આંકી, તે સાયકલ વાળા આવે ને, કુટર વાળા આવે ને, બીજા રેંકડી વાળા આવે ને, હા ખેતર માંથી ચકલી ઉડ્યું ને ગયું સરર કરતું આકાશમાં, કઈ આડું નું આવે. એમ જેની નજર ભગવાનમાં પહોંચી ગઈ છે, એને બીજા નિંદા કરે, ડખો કરે, કશું આડું જ નથી આવતું. કારણ કે નજર અધીર વહી ગઈ ને, એ આકાશમાં અધીર ઉડે, પછી એને આડું આવતું નથી. માણસો જેવા છે, બીજાને હેરાન કરે એવું પશુ પંખીમાં નથી. હા પશુ પંખીમાં નથી, એટલે આપણે અધેર ચડી જવું ભગવાનની મૂર્તિમાં, પછી ભલે ડખો કરે, પછી કાંઈ નથી થતું કોઈથી. આપણે દેહમાં વર્તીએ ને તો ડખો બધો લાગુ પડી જાય, ઓકે એ લાગુ પડી જાય, નિંદા કરે એ લાગુ પડી જાય, બધું લાગુ પડે. પણ જયારે ભગવાનમાં દ્રષ્ટિ પહોંચી જાય ને, ત્યારે કશું લાગુ જ પડતું નથી. ખેતર ને ભૂચર ની જાણવી જુજવી ગતિ, નિષ્કુળાનંદ કે નોખું રહી ભજવી લેવી ભક્તિ, ખેતર ની ને ભૂચર ની જુદી ગતિ. ખેતર ખેતરતી હતી, ખેતર ખ એટલે આકાશ, આકાશમાં જે વિચરે એને ખેતર કહેવાય, અને ભૂચર એટલે પૃથ્વી પર જે ફરે એને ભૂચર કહેવાય. ખેતર ને ભૂચર બેની ગતિ નોખી છે. એમ દેહાભિમાની ને આત્મજ્ઞાની બેની ગતિ અભક્ત અને ભક્ત રીત ન્યારી છે. ભગવાન માટે મરણિયા થયા હોય એની હાવ રીત નોખી છે. જેને બૈરા છોકરા હોય ને રહેવાતું ન હોય ને ઉદ્વેગ થઈ જતો હોય, વખાણ ન સાંભળે તો કઈક પોષણ ન મળે પંચ વિષયનું, તો ઢીલી લોટની કોથળી જેવો થઈ જતો હોય, એની વાત જુદી જ. ભાઈ આ તમને કહ્યું, પાકીન ટમેટું હળે ને પોસું પડી જાય, પોસો પડી જાય જો કઈક ન મળ્યું હોય તો, એની વાત જુદી છે. પાઈ ગયેલા કેળા જેવાનું કામ થોડું છે આમાં તો. આમાં તો મંડે સુરવીર થાય છે. હા, કાં ભગવાન મળે છે ને કાં દેહ પડે છે, એક જ વાત ઠેઠ વિધિ, બીજી વાત આવવા ન દે. હા, ભજન કરે ને હજારોને કરાવે, કરવું છે ભજન, કરાવવું છે બસ. જગત ને કેવું ઈ કે, જગત તો હતર ખોચરા કાઢવાનું, આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકળું, ક્યાં લેવા દેવા. નિષ્કળન સ્વામી કે ભૂચર ની ગતિ જ નોખી, સ્વામી કે છે ગતિ નોખી છે. રામાનંદ સ્વામીએ ખરેખર ભજન આદી રહ્યું ત્યારે શ્રીરંગ ક્ષેત્ર વાળાના પેટ બળી ગયા, કેટલું ખાતા તો બળી જતું, જબરજસ્ત એસિડિટી થઈ ગઈ, નકરા ખાટા જ ઓટ કરાવે. બોલો કેટલું ખાય તો ખાટા ઓટ કરાવે. રામાનંદ સ્વામી નું ભજન જોઈને અતલ ભાઈની એલર્જી થઈ ગયેલી, પણ રામાનંદ સ્વામીએ જી ક્યાં કર્યું ભજન, લોજમાં આશ્રમ નાખ્યો, 50 સાધુ કર્યા, ભગવાન ફરતા ફરતા આવ્યા, કહો ન્યા રહ્યા. કર્યું જાણે ભગવાનને રાજી કરવા તો થયું, એમ ભગવાનને રાજી કરવા કરાય એમ તાવાનું ધ્યેય છે ને, ઈશ્વરને રાજી કરવાનો. એને ક્યાં ઇન્દ્રિયો લાડ લડાવવી છે, એને ક્યાં વિષય ભોગવવા છે, એને ક્યાં જલસા મારવા છે. હા, એને કઈ થોડા મોટા મોટા ગાડલા નાખીને આરામ કરવો છે, સારું ચાર પાંચ તેમ ખાઈને હોઈ રહેવું છે, થોડું કરવું જ ભજન, કરાવવું છે ભલે બીજા પેટ કૂટે, શું થવાનું છું એમ કહું છું. ખેચર ભૂચર ની ગતિ નોખી છે, માટે કરો ભજન કોઈથી બીના વગર. સાચી શુદ્ધ સેવા આદરી દો ને, શું કામ રૂંધાઈ રહ્યા છો. સાચી ભક્તિ કરતા નિષ્કળાન સ્વામી, સાચી ભક્તિ જયારે તમે આદરો ત્યારે કોકેને ભાવ્યું જી, કોને ભાવ્યું, કોઈને ભાવ્યું જ નથી. આજ દિવસ સુધી દુનિયામાં જેણે જેણે સાચી ભક્તિ કરી એમાં કોઈને ફાયવું નથી, બધાએ ઊંધું ઠેરાવ્યું. સાંભળો, સાચી ભક્તિ કરતા કો કેને ભાવ્યું જે,
સાચી ભક્તિ કરતા કો કેને ભાવ્યો
જે, ખરી ભક્તિ માહી સહુએ ખોટું ઠેરાવ્યું.
કોઈ પ્રયોજન નહીં તોય ભક્તિ કરનારા રે વેર વસે, ખાલી ખોટું વગર સમજે. સાચી ભક્તિ કરનારા સાથે જેને જેને વેર કર્યું, સ્વામી કે જોઈ જુઓ એને અંતે હું મિરાત મળી છે. ભગવાનના ભક્ત પ્રહલાદ ને જાણે હિરણ્યકશિપુ ખીજાણો, તે પાપી શું મર્યો, એના પાપે શરીર ગયું, એનું પ્રાણ નીકળી ગયા. એમ વસુદેવ અને દેવકી જયારે ભજન કરતા હતા, એને ભગવાનના જાણ્યા, કંસને નો હારું લાગ્યું, એને પીડા કરી, તો પાપીઓ એને પાપે કંસ મૂવો. વસુદેવ દેવકીને શું થયું, કઈ નથી થયું. ભગવાનના ભક્ત દ્રૌપદીજી ભગવાનનું ભજન કરતા હતા, દુશાસને દુઃખ દીધું, અંબર તાણ્યા, તો પાપમાં કુળ નિકંદન થઈ ગયું. હા, એમાં દ્રૌપદીને શું થયું કે છે, પાંડવ ભગવાનના ભગત ખરેખરા હતા, દુર્યોધને એને દુઃખ દીધું, તો એમાંથી હું નીકળ્યું, બધાનું મોત થઈ ગયું, કઈ નથી નીકળ્યું. એને સીતાજી ખરેખરા ભક્ત હતા રામના, રાવણે એમને હેરાન કર્યા, સત્યવાદીને સમતાપ્યા, તો એમને દુઃખ આવ્યું ને એ હાય કરીને રણ મેદાનમાં મૂવો, ચૌદ ચોકડીનું રાજી ગયું, કાળ બીતો હતો પણ એક થપાટે પૂરો કર્યો. જે હરિજન ને હૈયે હોય નહીં, જે દુઃખ દેતલ ને દુઃખ થાય, ભગવાનના ભક્ત ને દુઃખ ન થાય, દુઃખ દેવા આવે ને એને દુઃખ થાય, પતંગિયું ફૂંફાડા મારતું આવીને અગ્નિમ પડે, જાણે કે અગ્નિ ઓલાઈ જાય, ઓલાઈ જાય પોતે હળગીને ખાક થઈ જાય, અગ્નિ તો આમ જ ભડકો થાય, એમ ભગવાનના ભક્ત ને દુઃખ દેવા આવે એ સ્વયં હળગીને હેરાન થઈ જાય છે, ભક્ત ને કઈ થતું નથી. પણ જેમ કેગારના કાષ્ટ ને બળતા અગ્નિ ઓલાય, કેગારનું કાષ્ટ હોય એ અગ્નિમાં નાખો તો આપણે એમ કે હળગશે, પણ એ કાષ્ટનો એ પ્રતાપ છે, અગ્નિ ઓલાઈ જાય, એ હળગે નહીં. એમ ભક્તને ભય ઉપજાવતા નિર્ભય ન રહ્યા કોઈ, આદિ અંતે મધ્ય માનજો હરિભક્ત નિર્ભય હોય. જબરજસ્ત શબ્દ છે, આદિ અંતે ને મધ્ય ભગવાનના ભક્ત જ નિર્ભય રહેવાના છે. માટે પરમ પદને પામવા હરિભક્તની ભીડ તાણવી, ભગવાનના ભગતનો પક્ષ લેવો, બીજાનો ન લેવો કોઈ દી. નિષ્કુળાનંદ નિશ્ચય કહે, વાત આટલી જરૂર વિચારવી, આટલી વાત જરૂર વિચારજો, ભગવાનના ભક્તનો પક્ષ તાણજો, બીજાનો નહીં. હરિભક્તિ જયારે ભગવાનના ભક્ત કરે, એને જયારે દુનિયા દ્વેષ કરે, કોટી પ્રકારનો ક્લેશ કરે, તેને કરીને ભગવાનના ભક્ત તો હેરાન થતા નથી, હેરાન કરનારા હેરાન થઈ જાય છે, એમાં કોઈ સંશય નથી. માટે ભગવાનના ભક્તને તો હંમેશાને માટે ભજન કર્યા કરવું, કારણ કે સૂરજ સામી જે રજ નાખે છે ને એની આંખમાં પડવાની છે, ભક્તને શું થવાનું છે. જે જળથી માણસ શીતળ થાય, એ જળને કોઈ અગ્નિમાં તપેલીમાં કરીને ચડાવે તો હું એનું એને દજાડે છે, તેનું તે બાળે તનને સામુ થાય સંતાપ. એમ ભગવાનના ભક્તને તો આપણે રાજી કરીએ તો એ શીતળ છે, આપણે સુખી થઈ જાય, એને ને એમને આપણે ઉના કરીએ કઈ હળી કરીને, તેમાં આપણે દાઝવાનું થાય, એને શું થાય. વળી જે વન્ની થી ટાઢ તળે, સ્વામી કે જે અગ્નિ થી ટાઢ જાય, તેમાં જ નાખીએ નીર, એમાં પાણી નાખીને ઓલીને પછી બેહીએ તાપવા, તો શું તાપણી થાય, કેમ લાગે છે કહો. વળી જે ભોજને કરીને ભૂખ માંગે, સ્વામી કે જે જમવાથી ભૂખ જાય, તે ભોજનમાં આપણે ઝેર ભેળવી દઈ પછી ભૂખ જાય કે દેહ જાય, મરવાનું થાય. એમ ભગવાનના ભક્ત છે એ મહાસુખદાયક છે, એની એરે વેર ને આડોડાય કોઈ દી ન કરવી, નીમ લઈ લેવું. જે પટે ઘટ ટાંકીએ, સ્વામી કે જે વસ્ત્રથી શરીર ઢાંકીએ, તે પટનો કરીએ ત્યાગ, એ લુગડા બધા ત્યાગ કરી દઈએ, પછી ઈચ્છીએ પ્રવીણતા, પછી બજારે ફરવા નીકળીએ, કેવો લાગુ છું, માર ખાઈ કે બીજું કઈ, તે મૂરખ નર કહ્યા લાગે, મૂરખ કહેવાય. જે ભૂમિમાં અન્ન ઉપજે, જે પૃથ્વીમાં અનાજ ઉપજતું હોય અને એમાં વિષ વવાય, પછી અમરપણું ઈચ્છવું, તે તો અતિ અવળું કહેવાય. એક એક દાખલા જોવો સ્વામીને. એમ અભાગી નરને હરિભક્તિ માય અભાવ, એમ અભાગ્યને ભક્તિનો જ અભાવ અને ભગતનો અભાવ, અને એ જાણે કે હું સુખી થાઉં, શોભા મારી વધે ને બધી રીતે હું ડાયો કહેવાઉં, કાંઈ ન થાય. સ્વામી કહે છે, તે કેમ તરશે ભવ સિંધુ તોય ને, જે બેઠા પથ્થરને નાવ, પથ્થરને નાવડે બેઠા, એ ભવસાગર કેમ તરે. ડોબ્યું ન ગયું દૂજણું અને ભલી લાગી આવ્યા ભેડ, ડોબું દૂજણું ગમું નહીં ને વહકી ગયેલું બકરું લઈ આવ્યો. અરે તજી દ તાંદુળ ને કરી કુકસ સારું વઢવેડ, ચોખા બધા છોડી અને ફોચરા સારું લાકડીયા લાકડીયા આવ્યા, તોડી નાખું તોલો કે ચોખા લઈ જા ને ફોચરા કેમ, તું લઈ જા લાય ફોચરા મને દઈ દે કે. આવા નવા મૂર્ખા સ્વામી નિષ્કુળાનંદજી આમ કે છે, હું નથી કેતો. તજી દઈ તાંદુલ ને કરી કુકસ સારું વઢવેડ, એમ ભગવાનના ભક્તનો પક્ષ ન રાખ્યો, ભક્તિ ન રાખી અને બીજા હારું બાજામ બાજ કર્યું. રાખવા જેવી તો ભક્તિ હતી, ભક્તિ છોડી દીધી ને વિષય હારું લાકડીઓ લીધી, શું થશે આમાંથી મર્યા પછી. અલ્પમતી ને અવળું સુજે, સવળું સુજે નહીં લવ લેશ, નિષ્કુળાનંદ એવા નરને આપીએ છીએ ઉપદેશ. સ્વામી કે એને હું ઉપદેશ દેવો, એને દેવાય જ નહીં કે, એવાને ઉપદેશ ન દેવો. આમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, ભગવદ્ ભક્તો અત્યારનો સમય અત્યારે પૂરો થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ.